నమో అరిహంతాణం నమో సేతాణం నమో ఆయరియాణం నమో వచ్చాయాణం నమో లోయే సవ్వసాణం ఏషో పంచ నమోకారో సవ్వపావపనాశనో మంగళాణం చ సవ్వేసిం పరమం హవై మంగళం నమో దుర్వార రాగాది వైరివార నివారిణే అర్హతే యోగినాథాయ శ్రీ మహావీరాయ తాయినే పన్నగే చ సురేంద్రే చ కౌశికే పాద సంస్పృశే నిర్విశేష మనస్కాయ శ్రీవీర స్వామినే నమః కృతాపరాధేతి జని కృపామంతరతారయో ఇషద్బాష్పార్దయోర్పత్రం శ్రీవిరచిననేత్రయో శ్రీవిరచిననేత్రయో
अपने जैन इतिहास विषय पर स्वाध्याय करीश। जैन धर्मनो इतिहास आ विषय अत्यंत विस्तृत छे, अत्यंत व्याप धरावतो विषय छे, घणो बधो लांबो विषय छे। ખાલી આપણે પરમાત્મા મહાવીરના સમયથી એટલે પરમાત્મા મહાવીર પૂર્વનો જે ઇતિહાસ છે એ ઇતિહાસને આપણે ન લઈએ, એટલે 1 થી 23 તીર્થંકર પરમાત્માના સમયગાળા દરમિયાનના ઇતિહાસની ચર્ચા ન કરીએ, માત્ર અંતિમ તીર્થંકર ચરમ શાસનપતિ તીર્થંકર પરમાત્મા મહાવીર સ્વામી ભગવાનથી લઈને વર્તમાન કાળ સુધીનો ઇતિહાસ વિચારીએ તો પણ એટલો બધો વિસ્તાર ધરાવતો ઇતિહાસ છે કે એ ઇતિહાસની વાત 2 કલાકના સમયગાળા દરમિયાન કરવી અશક્ય છે। એ વાત આપણે કોઈ પણ રીતે પૂર્ણ કરી શકીએ એવું નથી। અને બીજી એક વાત જે બહુ જ મહત્વની છે એ વાત એ છે કે જે જાતિને પોતાના ઇતિહાસનો બોધ નથી, આ શબ્દો બરાબર આપણા મગજની અંદર રજીસ્ટર કરવા લાયક છે કે જે જાતિને પોતાના ઇતિહાસનો બોધ નથી તે જાતિનું ભવિષ્ય અંધકારમય છે। ઇતિહાસ જ્યારે આપણે જાણીએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે આ ધર્મ, આ શાસન, એનો ભૂતકાળ કેટલો ભવ્ય હતો અને આજે આપણે શું કરી રહ્યા છીએ અને ભવિષ્યમાં આપણે શું કરવું જોઈએ, આ બધાનો આધાર ઇતિહાસ છે। ઇતિહાસ એટલે માત્ર શ્વેતાંબર અને દિગંબરના ભેદ ક્યારે પડ્યા, શ્વેતાંબરમાં મૂર્તિપૂજક અને સ્થાનકવાસી એવા ભેદ ક્યારે પડ્યા, સ્થાનકવાસીમાં સ્થાનકવાસી અને તેરાપંથીના ભેદ ક્યારે પડ્યા, એનો જ વિચાર એ ઇતિહાસ નથી। ઇતિહાસ તો અપૂર્ણ છે, એની નોંધ આપણે લેવી જોઈએ કે આવા આવા પ્રસંગોએ આ પ્રકારની ઘટનાઓ બની એટલે ભેદ પડ્યા. પણ જો એને જ આપણે ઇતિહાસ માનીએ, એટલાને જ આપણે પકડીને બેસીએ, તો આપણે જીન શાસનને ઓળખ્યું નથી, જીન શાસનનો પરિચય નથી આપણને. અને જીન શાસનનો પરિચય ન હોય તો જૈનમ જૈતિ શાસનનો નારો આપણે જે લગાવીએ છીએ એ માત્ર શબ્દોનું ગુંજન છે. જેમ શબ્દો ઉઠે છે અને હવામાં વિલીન થઈ જાય છે, તેવી રીતે આપણા એ શબ્દો પણ વિલીન થઈ જાય છે, લુપ્ત થઈ જાય છે. સાચા અર્થમાં જ્યારે આપણે ઇતિહાસ જાણીએ અને ઇતિહાસના એ પાનાઓને આપણે બરાબર વાંચીએ, ત્યારે ખબર પડે કે જૈનમ જૈતિ શાસનમ શિવમસ્તુ સર્વ જગતઃ, કે જૈન ધર્મની આપણે જે ગૌરવ ગાથા ગાઈએ, ગૌરવ ગાથા કરવાનો પ્રયાસ કરીએ છીએ, સાચા અર્થમાં પ્રયાસ થયો ગણાશે. એ સિવાય એનું કોઈ મહત્વ નથી. 2600 વર્ષનો ઇતિહાસ, માત્ર 2600 વર્ષનો ઇતિહાસ, પહેલાના બધા જ ઇતિહાસને આપણે એક તરફ મૂકીએ, ગૌણ કરીએ, એટલે આ અવસરપેણી, એ અવસરપેણીમાં પહેલા તીર્થંકર પરમાત્મા થયા, ત્રીજા આરાની અંદર અને ચોથા આરાની અંદર જે તીર્થંકર પરમાત્માઓ થયા એનો આપણે અત્યારે કોઈ પણ પ્રકારનો વિચાર ન કરીએ, અને પરમાત્મા મહાવીરના સમયની વાત કરીએ. પરમાત્મા મહાવીર જ્યારે વિચરી રહ્યા હતા તે સમયના ઇતિહાસની થોડીક આપણે વિચારણા કરીએ, તે સમયનો વિચાર કરીએ તો ખ્યાલ આવે કે પરમાત્મા મહાવીરનું જીવન કેટલો ઉચ્ચ કોટીનું હતું. જે સમય પરમાત્માનો જન્મ થયો હતો એ સમય મગધ એટલે આજનું બિહાર અને ઉત્તર પ્રદેશ, એ પ્રદેશની અંદર 6 એવા મહાપુરુષો વિચરી રહ્યા હતા કે જે પોતાને તીર્થંકર કહેવડાવતા હતા. 6 મહાપુરુષો વિચરી રહ્યા હતા. એક નિગંથ નાતપુત્ર એટલે નિર્ગ્રંથ, નાતપુત્ર એટલે પરમાત્મા મહાવીર. આપણે આજે જૈન શબ્દનો પ્રયોગ કરીએ છીએ, જૈન ધર્મ બોલીએ છીએ, પણ એ જૈન ધર્મનો એ પ્રયોગ બહુ પાછળથી થયો છે. તમને આશ્ચર્ય થશે કે આજે આપણે આપણી જાતને જૈન કહેવડાવીએ છીએ, એ જૈન શબ્દનો પ્રયોગ ક્યારથી શરૂ થયો? આગમોની અંદર જૈન શબ્દનો પ્રયોગ નથી. આગમોની અંદર જે ધર્મની વાત કરવામાં આવી છે એ ધર્મ છે નિર્ગ્રંથ ધર્મ. એટલે પરમાત્માનું નામ પણ નિગંથ નાતપુત્ર, નિર્ગ્રંથ એવા જ્ઞાતપુત્ર, તે જમાનાની અંદર પરિચય આપવામાં આવતો ત્યારે કુળનું નામ આપવામાં આવતું, વંશનું નામ આપવામાં આવતું, એટલે ઇક્ષ્વાકુ વંશ આવા પ્રયોગ કરવામાં આવતા, જ્ઞાત વંશ એવા નામથી ઓળખવામાં આવતા. પરમાત્મા મહાવીર જ્ઞાતૃવંશની અંદર ઉત્પન્ન થયા હતા, તેથી જ્ઞાતપુત્ર, નિગંથ નાતપુત્ર એ નામથી ઓળખતા. નિર્ગ્રંથ શબ્દ એટલા માટે, આ ધર્મનું નામ, મૂળ નામ, પ્રાચીન નામ નિર્ગ્રંથ હતું એ એટલા માટે કે આ એવો ધર્મ છે કે જે ધર્મ રાગ અને દ્વેષની ગાંઠોને તોડવામાં, ઉકેલવામાં માને છે. આ ધર્મનું મુખ્ય લક્ષ્ય રાગ દ્વેષની ગાંઠોને ઉકેલવાનું છે. જ્યારે ગાંઠ શબ્દ આવે છે ત્યારે આપણે ચિંતન કરવાનું છે કે ગાંઠ શું છે, ગાંઠ કેમ કહેવાય, અને જ્યારે ગાંઠને આપણે સમજીશું તો આપણને ખ્યાલ આવશે કે આ ગાંઠો કેટલી ભયંકર છે.
જ્યારે કઈ તૂટેલું છે એને સાંધવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે એ ગાંઠ પડે છે, અને જ્યાં ગાંઠ આવે છે ત્યાં નિરસતા, ત્યાં ખારાશ, ત્યાં વિવાદો. મારે ગાંઠ પડી ગઈ છે, આની સાથે મારો સંબંધ નથી બરાબર, તો એના માટે પ્રયોગ થતો ગાંઠ. ગાંઠો અનેક પ્રકારની છે. સૂતરના દોરામાં પડેલી ગાંઠ, તમને ખ્યાલ હોય તો દેશની અંદર ઉત્તરાયણ આવે, પતંગ ચડાવવાની સીઝન આવે, બાળકો હજુ 14મી જાન્યુઆરી આવે એ પહેલાથી પતંગ ચડાવવા માંડે, હજુ દોરીઓ રંગાવવાની શરૂ ના થઈ હોય, એટલે ગઈકાલની ફિરકીઓ શોધી કાઢીએ, એને એ ફિરકીની દોરીથી પતંગ ચડાવીએ, અને એ પતંગ ચગાવવામાં, પતંગ કાપવામાં અને પતંગ પકડવામાં આ બધામાં આપણને આનંદ આવતો છે. અને એ વખતે પતંગ પકડીને આપણી પાસે વધુ દોરી, વધુ ફિરકીઓ તો નહોતી, કેમ કે હજુ ઉત્તરાયણ આવવાની વાર હોય, એટલે આપણે જે દોરી ભેગી થતી જાય એને ગાંઠો વાળી વાળીને પેલી ફિરકીની અંદર લપેટતા જઈએ દોરીને. જો તમને તમારા બાળપણના, બચપણના દિવસો યાદ આવતા હોય તો આવું આપણે કર્યું છે અને આનંદ આવે. તો એ જ્યારે આપણે દોરી પકડીએ ત્યારે એ ભેગી કરતા જઈએ અને એમાં ગાંઠો પડી હોય એને ઉકેલી નાખતા. સૂતરની દોરીમાં પડેલી ગાંઠોને ઉકેલી શકાય છે, એનાથી વધુ મજબૂત ગાંઠ છે. રેશમની દોરીની અંદર પડેલી ગાંઠ, સૂતરની દોરીની ગાંઠોને આપણે ઉકેલી શકીએ છીએ, પણ રેશમની દોરીમાં પડેલી ગાંઠ આપણે ઉકેલી શકતા નથી. રેશમની દોરીમાં તમે આજે ઘરે જઈને તમારા ઘરમાં દોરા તો હશે, ન હોય તો એક જતી વખતે ક્યાંય સ્ટોર હોય તો રેશમની દોરી ખરીદી લેજો, અને એની અંદર ચાઈની જાતેથી એકવાર ગાંઠ પાડજો અને ગાંઠને ઉકેલવાનો પ્રયાસ કરજો. બધા જ આજે એક આ પ્રયોગ કરીએ, અથવા પરીક્ષણ દરમિયાન પ્રયોગ કરીએ અને વિચારીએ કે આપણે ગાંઠને ઉકેલવાની ટ્રાય કરીએ, પ્રયાસ કરીએ. તમે નહીં ઉકેલી શકો એવી ગાંઠો આપણા આત્મા ઉપર પડેલી છે કે જે ગાંઠોને ઉકેલી શકતા નથી. રાગ અને દ્વેષની એવી ગાંઠો આપણે પ્રસંગે પ્રસંગે આપણા આત્માની અંદર પાડતા જઈએ છીએ અને એના કારણે જે ગાંઠો પડી છે એને ઉકેલવી એ અઘરી થઈ પડે છે. શાસ્ત્રકારો કહે છે કે કદાચ કોઈક માણસ બહુ ધીરજ રાખીને બહુ જ કોશિશ કરે તો રેશમની ગાંઠે ઉકેલી નાખે કદાચ, પણ શેરડીના સાંખાની વચ્ચે પડેલી ગાંઠ, એ ગાંઠ જ્યારે ગાંઠ આવે છે, આપણે નાના હતા ત્યારે શેરડીની છાલ ઉતારીને ગંડેરી તરીકે એ ખાતા હતા, પણ પેલો ગાંઠ વાળો ભાગ છોડી દેતા, કારણ ગાંઠ આવી ત્યાં ખારાશ આવી ગઈ. શું થયું? બસ એ જ છે કે જ્યાં ગાંઠ નથી પડી ત્યાં મીઠાશ છે, અને જ્યાં ગાંઠ આવી ગઈ ત્યાં ખારાશ. જ્યાં રાગ અને દ્વેષ નથી, જ્યાં સુધી તમારી અંદર કોઈ રાગ અને દ્વેષ નથી ત્યાં સુધી તમે સેન્ટરમાં આવો છો ત્યારે પરમાત્મા દેખાય છે, અને જે દિવસથી રાગ અને દ્વેષની ગાંઠો પડવા માટે છે ત્યારે પરમાત્મા તો બાજુમાં ધકેલાઈ જાય છે અને બાકીનું બધું દેખાવા માંડે છે. આપણે બાળકને શીખવાડીએ છીએ, એટલા બધા ચતુર છીએ કે બાળકને શીખવાડીએ છીએ કે મંદિરમાં પ્રવેશતા નિસિહી 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 બોલવું જોઈએ, પણ એ શીખવાડવા માટે છે, આપણે આચરવા માટે નથી. કે મોટા થતા જઈએ એને આ બધું શીખવાડવાનું છે, અને આપણે પાછો બિંદેશભાઈ એવો આનંદ પણ લૂંટીએ કે અમે બાળકોને બહુ સરસ ભણાવીએ છીએ. અમારા સેન્ટરમાં બાળકો ક્યાં ગયા? રૂપલબેન ઊંઘો. આપણે આનંદ પણ લઈએ
પણ રાગ અને દ્વેષ એ પરમાત્માના દર્શનની અંદર બહુ મોટો બાધક છે. આપણે કહીએ છીએ કે નિસ્તિહ એટલે બધું છોડીને હું અંદર પ્રવેશું, આ મારી લિમિટ છે, આ મર્યાદા છે, આ મર્યાદાની અંદર પ્રવેશતી વખતે હું રિમૂવ કરું છું. શું જ રિમૂવ કરીએ છીએ એમ, રાગ અને દ્વેષને રિમૂવ કરીને અંદર પ્રવેશવાનું છે. જ્યારે આપણે ભદ્રબાહુ સ્વામીનું ચરિત્ર જોઈશું ત્યારે એમણે જે મહત્વની વાત કરી એ મહત્વની વાતની અંદર અને આપણા માટે અત્યંત પવિત્ર એવું ગણાતા સ્તોત્રની અંદર એમ કહ્યું કે વસ્ત ગરમ સ્તોત્રની અંદર કે ચિંતામણી કપ્પ પાય વસૈયે પાવન કે ઘેણમ જીવાયરા મરંતાણમ. બધાને આવડતું હશે ઉત્તરાખંડ વસ્ત ગરમ સ્તોત્ર. એ સ્તોત્રના આ શબ્દો છે કે તમારું દર્શન ચિંતામણી ચિંતામણી રત્ન અને કલ્પવૃક્ષ કરતા પણ અધિક છે. ક્યારેક વિચાર કરી લો કે આ ચિંતામણી રત્ન કોને કહેવાય અને કલ્પવૃક્ષ કોને કહેવાય, એ બંનેનો સ્વભાવ શું છે? ચિંતામણી રત્નનો સ્વભાવ છે, જેની પાસે ચિંતામણી રત્ન છે એ જે ચિંતા એટલે જે ચિંતન કરે, જે વિચારે એ બધું મળી જાય. આ ચિંતામણી રત્નનો સ્વભાવ છે. કલ્પવૃક્ષનો સ્વભાવ છે કે એની નીચે તમે બેઠાઓ અને જે ચિંતન કરો, જે વિચારો, એ બધી જ વસ્તુઓ તમને પૂર્ણ કરે અને એની કરતા પણ અધિક પરમાત્મા છે. શાસ્ત્ર વચનો ખોટા કે હું ખોટો, અહીંયા એ વિચાર કરવાનો છે. શાસ્ત્ર વચનો કયા? એ ભદ્રબાહુ સ્વામીએ કયા? 14 પૂર્વધરે કયા કે ચિંતામણી કપ્પપાય વસૈયે, તો એ વચન સત્ય હોવા જોઈએ કે નહીં? હોવા જોઈએ, પણ સત્ય કેમ નથી થતું? સિદ્ધ સાબિત કેમ નથી થતું? સત્ય સાબિત નથી થતું એનું કારણ કે પરમાત્મા પાસે આપણે જઈએ છીએ, પરમાત્મા પાસે જઈએ છીએ ત્યારે એ ચિંતામણી રત્ન કે કલ્પવૃક્ષ કરતા અધિક એવા પરમાત્મા પાસે જઈએ છીએ ત્યારે ચિંતામણી રત્નની પણ એક મર્યાદા છે કે જે પારસમણીનો દ્રષ્ટાંત લઈ અને વિચાર કરીએ તો તરત એ ભેદ સ્પષ્ટ થઈ જશે કે પારસમણીનો અર્થ છે એવું મણી, એવું એ રત્ન કે જેને સ્પર્શ થતા ધાતુ છે સુવર્ણની બની જાય. પણ એ જ પારસમણીને કાંટવાળું લોખંડ જો સ્પર્શે તો કાંટવાળું લોખંડ સોનાનું બનતું નથી, કેમ કે વચ્ચે કાંટનું આવરણ છે. એ કાંટનું આવરણ હોવાને કારણે એ રત્નનો પ્રભાવ લોખંડ ઉપર પડતો નથી. બસ એવું જ એક આવરણ રાગ અને દ્વેષનું આપણે પરમાત્મા પાસે લઈને આવીએ છીએ અને એથી પરમાત્માનો સ્પર્શ નથી થતો. પરમાત્માનો દોષ નથી, શાસ્ત્ર વચનોનો દોષ નથી, પણ શાસ્ત્ર વચનોને આચરનાર એવા આપણાની અંદર કંઈક દોષ પડેલો છે કે જેના કારણે જે વચનો સિદ્ધ થવા જોઈએ એ વચનો આપણે સિદ્ધ કરી શકતા નથી. તો એ જે રાગ અને દ્વેષ જ્યાં નથી ત્યાં મીઠાશ છે, ત્યાં પ્રેમ છે, ત્યાં કરુણા છે, ત્યાં મૈત્રી છે, ત્યાં માધ્યસ્થ ભાવ છે. પણ જેવો અંદર ગાંઠો પડવા માંડે એ જ મીઠાશ ખતમ થવા માંડે અને એ ત્યાં શરૂ થઈ જાય છે ખારાશ અને એવી એક ગાંઠ. તો કહી શકે આ પણ એક ગાંઠ છે, એનાથી પણ એક બીજી મોટી ગાંઠ છે. એ ગાંઠ એવી છે કે ગાંઠ ઓળખી શકાતી નથી, એને ઉકેલી શકાતી નથી અને છતાંય એ તીવ્ર રસવાળી હોય છે. એ છે વૃક્ષના મૂળમાં પડેલી ગાંઠો, વૃક્ષના મૂળિયામાં પડી ગયેલી ગાંઠો. પારણાનો દિવસ આવશે, આપણે સૂંઠ પીપરી મૂળની ગોળીઓ બનાવીશું. એ પીપરા મૂળ ગંઠોડાનું નામ જ ગંઠોડા, કે ગાંઠો વાળું મૂળ, એને તમારે કૂટવી પડે તો એ ગાંઠો છે એ ગાંઠો નષ્ટ થાય. તો આવી ગાંઠોની જુદી જુદી અને અનેક પ્રકારની પ્રવૃત્તિ છે, અનેક પ્રકારની ગાંઠો છે. એમાં સૌથી વધુ કઠિનતમ ગાંઠ છે એ ગાંઠ એ વૃક્ષના મૂળમાં પડેલી ગાંઠો. અને એવી ગાંઠો આપણા આત્મામાં પડેલી છે જે ગાંઠોને આપણે ગાંઠો તરીકે જોઈ શકતા નથી. એવી ગાંઠોને ઉકેલનારો ધર્મ એ નિર્ગ્રંથ ધર્મ. પરમાત્મા મહાવીરના ધર્મનું મૂળ નામ હતું નિર્ગ્રંથ ધર્મ, અને એનો અર્થ આ હતો. તો નિગ્રંથ નાથ પુત્ર એ પહેલા એ જમાનાની અંદર વિચરી રહેલા ધર્મ સંસ્થાપકોમાં એમનું નામ મોખરે હતું. બીજા હતા ગૌતમ બુદ્ધ, જેનું નામ આપણને ખબર છે, બુદ્ધિઝમ, જેની આપણે ઘણી બધી વાર વાતો સાંભળેલી હશે. ચર્ચાનો વિષય નથી આજે કે બૌદ્ધ ધર્મ શું છે, બૌદ્ધ ધર્મનો મુખ્ય ઉપદેશ શું છે, એ આજે આપણે ચર્ચા કરવી નથી. માત્ર એટલું જાણવું છે કે એ ધર્મએ જે વાત કરી એ ધર્મનો મુખ્ય સિદ્ધાંત હતો અનાત્મવાદ. આત્મા જેવી કોઈ વસ્તુ નથી, ક્ષણિકવાદ, એટલે બધું જ ક્ષણિક છે, સર્વમ ક્ષણિકમ ક્ષણિકમ ક્ષણિકમ, બધું જ ક્ષણિક છે, બધું જ નષ્ટ થનારું છે, અને ક્ષણિક પણ ક્ષણિક છે. શું કહું, કોઈ એમ કહે કે ભાઈ ક્ષણિકનું સ્વરૂપ શું છે, તો ક્ષણિક પણ ક્ષણિક છે, એ પણ ક્ષણિક છે. અને એની પણ વિચારણા કરતા કરતા જ્યારે આગળ વધે ત્યારે એમણે શૂન્યવાદનો સિદ્ધાંત આપ્યો કે આ જગતની અંદર કશું છે જ નહીં, બધું શૂન્ય છે. આ બીજા એક ધર્મ સંસ્થાપક. ત્રીજા ધર્મ સંસ્થાપક એ વખતે હતા સંજય બેલઠી પુત્ર. સંજય બેલઠી પુત્રનો સિદ્ધાંત હતો કે આ જગતની અંદર ચાર જુદી જુદી દ્રષ્ટિઓ અસ્તિત્વ ધરાવે છે, એની ચર્ચા કરતા હતા. અધિકેશ કંબલી એ ચોથા. સંજય બેલઠી પુત્ર, અધિકેશ કંબલી, પ્રકૃત કાત્યાયન અને ગોશાલક, મંખલી પુત્ર ગોશાલક. કલ્પસૂત્રકારે જ્યારે કલ્પસૂત્રની રચના કરી, ભદ્રબાહુ સ્વામીએ કલ્પસૂત્રની રચના કરી ત્યારે એ કલ્પસૂત્રના અંતે એમણે લખ્યું, શું લખ્યું, લખ્યું છે કે જે સમયે પરમાત્મા વિચરી રહ્યા હતા એ જ સમયે આ ગોશાલક પણ વિચરી રહ્યો હતો. એ બંનેના સંબંધોની વાત આપણને ખબર છે કે ગોશાલક કેટલાક વખત સુધી પરમાત્મા મહાવીરની સાથે રહ્યો હતો અને એમની પાસેથી એમણે તેજોલિશ્યાની વિદ્યા શીખી હતી અને પછી વિખૂટા પડી ગયા હતા. આ મંખલીપુત્ર ગોશાલકનો મુખ્ય સિદ્ધાંત હતો નિયતિવાદ. નિયતિવાદ એટલે જે બનવાનું છે તે બને જ છે, એને કોઈ મિથ્યા કરી શકતું નથી. આ નિયતિ અને એ નિયતિવાદની ઉત્પત્તિ જ્યારે પરમાત્મા મહાવીર અને ગોશાલક બંને સાથે, એટલે ગોશાલક પરમાત્મા મહાવીરની સાથે વિચરી રહ્યો હતો. ઘટના તો એવી ઘટી હતી કે એક ગોશાલક ગૌશાળાની અંદર પરમાત્મા મહાવીર રહ્યા હતા. પરમાત્મા મહાવીર એવી જગ્યાએ રહેતા હતા કે જે જગ્યાએ રહેવાથી પરિસહો ઉપર વિજય મેળવી શકાય. આપણે છેલ્લા બે ત્રણ દિવસની અંદર ઉપસર્ગ અને પરિસહની વાત કરતા હતા અને આ ધર્મએ બહુ જ મહત્વ આપ્યું છે ઉપસર્ગો અને પરિસહો ઉપર, કે ઉપસર્ગો અને પરિસહો સમજો, અને જો ઉપસર્ગો અને પરિસહો સમજી લેવાય તો આ જૈન ધર્મના હાર્દને પામી શકાય, જૈન ધર્મના સ્વભાવને ઓળખી શકાય. તો પરમાત્મા મહાવીર પરમાત્મા બને દીક્ષા લીધી એ પહેલા રાજપુત્ર હતા, અને રાજપુત્ર હતા એટલે એનું એટલું બધું માન સન્માન હતું. લોકો સામેથી એમને પોતાના આવાસોની અંદર પધારવા માટે આમંત્રણ આપતા હતા, પણ પરમાત્મા મહાવીર લોકોથી દૂર રહેતા હતા. એમણે નક્કી કર્યું હતું કે હું એવી જગ્યાએ રહીશ કે જે જગ્યાએ ઉપસર્ગો અને પરિસહો સહન કરવા પડે. ઉપસર્ગો અને પરિસહો એટલે દુઃખો. દુઃખો સામે ચાલીને સહન કરવા પડે એવી જગ્યાએ હું રહીશ. એટલા માટે ગૌશાળા, શૂન્ય ઘર એટલે અવાવરા ઘરો, જે ઘરની અંદર કોઈ ન રહેતું હોય, અવાવરું થઈ ગયું હોય, જ્યાં બાવાઓ બાજી ગયા હોય, જ્યાં જાવાઓ બાજી ગયા હોય, એવી જગ્યાએ રહેતા. યક્ષ મંદિરોમાં રહેતા કે જે મંદિરોની અંદર રાત્રે રહેવું એ અત્યંત ભયજનક ગણાતું, એવા મંદિરોની અંદર રહેતા. આજે ગૌશાળામાં રહ્યા છે. એ ગૌશાળાની અંદર રહ્યા ત્યારે આ જે મંખણી પુત્ર છે એને પરમાત્મામાં રસ પેદા થયો કે આવો સરસ દેહ, આટલું અદ્ભુત રૂપ, રાજકુમાર, અને આ બધું છોડીને નીકળી ગયા તો ચોક્કસ આનામાં કંઈક રહસ્ય લાગે છે, તો હું એની સાથે રહું તો મને કંઈક મળી જશે, આવા ભાવથી રહ્યો છે. અને એક વાર બંને સાથે જઈ રહ્યા છે ત્યારે ગૌશાલકે એમ કહ્યું કે રસ્તામાં એક નાનકડો છોડ ઉગ્યો હતો, તલનો છોડ. એ તલના છોડને બતાવીને કીધું કે ભગવાન, આ તલનો છોડ છે, એના ફૂલો છે, એ ફરી ઉગશે કે નહીં ઉગે? જાત જાતના પ્રશ્નો પૂછતા હતા લોકો પરમાત્માને, એમના જ્ઞાનની પરીક્ષા કરવા, એમના સંયમની પરીક્ષા કરવા, એમની વિચારણા જાણવા, બહુ વિચિત્ર પ્રશ્નો પૂછતા હતા. આજે આ ગોશાલકે એ પ્રશ્ન પૂછ્યો છે કે આ તલના છોડના જે ફૂલ છે, એ ફૂલ ફરી ઉગશે કે નહીં? એને કીધું કે ફરી ઉગશે. એટલે ગૌશાલકે એ ફૂલનો છોડ, તલનો છોડ તો એ ખેંચી કાઢ્યો અને ફેંકી દીધો અને હસવા લાગ્યો કે લો હવે આ ફૂલ તો સુકાઈ જશે. ફૂલ સુકાઈ ગયા પછી એમાંથી બીજ બનશે નહીં, બીજ નહીં બને એટલે ફરી એ ફૂલો ઉગવાના નથી. હસે છે પરમાત્મા, મહાવીર ચૂપ રહ્યા છે, નથી જવાબ આપ્યો, નથી વિસ્મય થયો, નથી ક્રોધ આવ્યો, કશું જ નથી થયું. બે ચાર મહિની પછી વિહાર કરતા કરતા એક જગ્યાએ આવ્યા ત્યારે મહાવીર સ્વામી ભગવાને કહ્યું કે આ પેલો છોડ દેખાય છે, તને ખબર છે શેનો છે? તો કે હા, તલનો છે. તો કે એની ઉપર પુષ્પો દેખાય છે? તો કે હા, દેખાય છે. તો કે ચાર મહિના પહેલા તે જે છોડને ઉખાડીને ફેંકી દીધો હતો એ છોડના આ નવા ગેલા પુષ્પો છે. કેવી રીતે આવું બન્યું? તો કહે છે કે આપણે અહીંયાથી વિહાર કરીને ગયા અને એ પછી વરસાદ વરસ્યો. વરસાદ વરસ્યો એટલે એ ફૂલની અંદર જે અત્યંત કોમળ એવા બીજો હતા એ જમીનમાં દટાઈ ગયા અને ફરી પાછા એ અંકુરિત થયા. એમાંથી ફરી છોડ ઉગી નીકળ્યો અને એ છોડ ઉપર પુષ્પો આવી ગયા. એટલે ગૌશાલકે સિદ્ધાંત બનાવ્યો કે જે બનવાનું છે એને કોઈ મિથ્યા કરી શકતું નથી. આ સિદ્ધાંત સ્થાપ્યો અને સાથે સાથે એને તેજોનિશ્યાની લબ્ધિ મળી ગઈ અને છૂટો પડી ગયો અને પ્રચાર કરવા માંડ્યો કે હું એક તીર્થંકર છું, હું ધર્મ સંસ્થાપક છું અને એ ધર્મ સંસ્થાપક છું, હું તમને મુક્તિ અપાવી શકીશ, હું તમને મોક્ષે લઈ જઈશ, તમારે બીજું કશું કરવાનું નથી, તમારે માત્ર મારું કયું સાંભળવાનું છે. માણસને એક બહુ મોટી વીકનેસ એ છે કે ધર્મ કર્યા વગર ધાર્મિક કહેવાય તો એ ધર્મ સૌથી વધુ સરળ પડે આપણને. ધર્મ કર્યા વગર ધાર્મિક કહેવાય, કશું કરવું ના પડે, કશું કોઈ ઉપદેશ ના આપે, ઉપવાસનો, અથમનો, અઠાઈનો, સામાયિકનો, પ્રતિક્રમણનો, અને છતાંય એમ કહે કે તમે બધા બહુ મહાભાગ્યશાળી છો, મહાધાર્મિક છો, તો એ વક્તા તમારા માટે શ્રેષ્ઠ બની જાય. અને કોઈ એમ કહે કે તમારે અઠાઈ તો કરવી પડશે, જો હું આવું તો 50 અઠાઈ થવી જોઈએ તો હું આવીશ, તો પહેલેથી કહી દો કે ભાઈ રામ રામ, હું આવતા નહીં, તમે અમારે એવું કંઈ કરવું નથી. માણસની એક વીકનેસ છે
કે ધર્મ કર્યા વગર ધાર્મિક થવાની અને હવે હોડ લાગી છે. એટલે તમે અમારે ઇન્ડિયામાં તો એવું કહેવાય કે ભાઈ સવાર પડે અને સાંજ સુધીની અંદર અનેક મહાત્માઓની ચેનલો ચાલતી હોય સવારથી સાંજ સુધી, અને આપણે પાછી કહીએ કે ભાઈ હવે મારે ઉપાશ્રય જવાની જરૂર નથી, હવે ક્યાંય પ્રવચનો સાંભળવાની જરૂર નથી, હું આ સાંભળું છું અને સરસ સરસ આવે છે બધું. હું એને બાવા ચેનલો કહું છું. આ બાવા ચેનલો ઉપર આપણે એવા ચોંટી જઈએ પણ અંદર કશું ઉતરે નહીં પાછું. તો આ જે વૃત્તિ છે એ વૃત્તિને કારણે ગોશાલકનો ધર્મ પ્રચાર પામવા માંડ્યો. કલ્પસૂત્રકાર એમ કહે છે કે જે સમયે મહાવીર નિર્વાણ પામ્યા એ સમયે ગોશાલકના શિષ્યો અને મહાવીરના શિષ્યોની સંખ્યાની તુલના કરીએ તો ગોશાલકના શિષ્યો, એના ગૃહસ્થ શિષ્યો, એના સાધુ શિષ્યો, એની સાધ્વીઓની સંખ્યા મહાવીર કરતા ઘણી બધી વધુ હતી. પ્રશ્ન એ ઉભો થાય છે તો એ બધા ક્યાં જતા રહ્યા છે? આજે ગોશાલકનો એક પણ અનુયાયી દેખાતો નથી. ગોશાલકે પોતાના ધર્મનો પ્રચાર કર્યો, એ હતા ત્યારે પ્રચાર કર્યો, એના શિષ્યો બન્યા એને પ્રચાર કર્યો, પણ વાત તો એમ બની કે એના કોઈ ગ્રંથો લખાયા નહીં. ગ્રંથો ન લખાયા એટલે સિદ્ધાંત લાંબો ટક્યો નહીં, ઉપાસકો મળ્યા નહીં એને. કેમ કે ગ્રંથ એ જ ધર્મના પ્રચાર પ્રસારની અંદર મહત્વનો ભાગ ભજવે છે. એટલે ઘણી બધી વાર હું કહેતો હોઉં છું કે જેમ જીવનની અંદર પાણીનું મહત્વ છે તેમ જીવનની અંદર વાણીનું પણ મહત્વ છે. જો જીવન પાણી વગર ન ચાલી શકે તો આપણું આધ્યાત્મિક જીવન વાણી વગર પણ ચાલી ના શકે. વાણી જો તમે સાંભળો નહીં તો ધીરે 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 આજે જે અધ્યાત્મનો રંગનો પારો ઘણો બધો ઊંચો ચડ્યો હોય તે દિવાળી નહીં પણ આવતા અઠવાડિયા સુધીમાં ધીરે 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 નીચે આવતો 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 ઝીરોમાં નહીં માઇનસમાં જવા માંડે. જેમ -30 ડિગ્રી ઠંડી થઈ જાય ને એવી રીતે આપણો ધર્મ પણ થીજીને ઠંડી થઈ જાય. એ વખત આપણે કહીએ કે ભાઈ અત્યારે તો વિન્ટર શરૂ થઈ ગયો છે, તમે આવતા નહીં હો, કેમ નહીં આવવાનું? પેલો અધ્યાત્મનો પારો છે -માં જતો રહે છે. ધર્મ માટે ક્યારેય એવું નથી કહ્યું કે એને વિન્ટર, સમર, મોન્સૂન આવી કોઈ સીઝનો નડે છે. પણ આપણે તો પર્યુષણ આવે ત્યારે આજે સારું કર્યું. કોને આપે છે? પેલા બેન ક્યાં ગયા? એમણે કરવડો આપી દીધા એટલે સારું કર્યું. તરત જ લઈને એટલે શોધવા ના પડે ઘરે જઈને, પછી આવતીકાલે કરવા પડશે. દિલ્હેશભાઈ હવે નક્કી કરી રાખો આવતીકાલ કોણ કરશે. મૂળ વાત એ છે કે અધ્યાત્મનો જે રંગ છે એ રહે છે વાણીથી, અને વાણી પરમાત્માની વાણી એ ગંધર્વ ભગવાન તો એ જીવી જ્યારે પરમાત્માએ ઉપદેશ આપ્યો એ પરમાત્માના ઉપદેશને ગંધર્વ ભગવાન તો એ જીલી લીધો અને જીલી અને એને સૂત્રબદ્ધ કર્યો. અર્થમ ભાષા ઈ અરહા, અરિહંત પરમાત્માઓ અર્થની દેશના દે છે. અર્થની દેશના એટલે જે કરવા જેવું છે એની વાત કરે છે, એ શબ્દોની વાત નથી કરતા, શબ્દોની રમતમાં નથી પડતા. એ માત્ર જે કરવા જેવું છે, આત્માએ શું કરવા જેવું છે, આત્મા કેવી રીતે વિકાસ પામે, આત્માને આગળ પહોંચાડ્યા પછી એ સતત એ ભાવ ટકી રહે એના માટે શું કરવું જોઈએ એ જ વાત કરે છે. અને એ વાત જ્યારે થાય છે ત્યારે ગંધર્વ ભગવાન તો એ વાણીને જીલી લે છે, એટલે કે મનની અંદર એ વાણીને બરાબર ગ્રહણ કરી લે છે. અને ગંધર્વ ભગવાન તો એ વાણીને ગૂંથી લે છે એટલે સૂત્રબદ્ધ કરે છે. અર્થમ ભાષા અરહા,
ગંથમ ગંથંતી ગણહરા નિમુણા, કે વાણીને ગણધર ભગવંતો સૂત્રબદ્ધ રીતે એને ગૂંથી લે છે, એટલે સૂત્રોની રચના કરે છે. અને એવા સૂત્રો 84 આગમો, ઓરિજિનલી 84 આગમો પ્રસિદ્ધ હતા, પણ લખ્યા નહોતા એ વખતે. લખવાનું નહીં લખવાનું કારણ જાણવા જેવું છે, ઇતિહાસ એ રીતે જાણવાનો છે કે કેમ ના લખ્યું, લખવું કે ના લખવું, એવો એ જમાનાનો મોટો પ્રશ્ન છે. એ બધાએ બેસીને વિચાર કર્યો કે આપણી બધાની જ્યારે દીક્ષા લઈ લઈએ છીએ અથવા જ્યારે શ્રાવકો અહીંયા ઉપદેશ સાંભળવા આવે છે ત્યારે આપણે જે યાદ કર્યું છે એ સ્વ માટે અને પરના માટે કલ્યાણકારી બની રહે, એટલે સતત એનો સ્વાધ્યાય કરતા રહેવું જોઈએ. એટલે લખવાની જરૂર નથી, બધાએ ભણવાની જરૂર છે. અને એ જમાનાની અંદર આજની જેટલી અનેક પ્રકારની પ્રવૃત્તિઓ હતી ને, આજે સવારથી સાંજ સુધી પ્રવૃત્તિઓની જંજાળ જોવો તો એટલી બધી છે કે એના કારણે આપણી જે માનસિક સ્મૃતિ છે, સ્મરણમાં રાખવાની જે શક્તિ છે, એ શક્તિ ડિસ્ટર્બ થઈ જાય છે, ક્ષીણ થઈ જાય છે, નષ્ટ થઈ જાય છે. યાદ રાખવું આપણા માટે અઘરું છે. અને એ જમાનાની અંદર 84 આગમો યાદ રાખનાર મુનિ ભગવંતો હતા, બોલી જતા હતા. એટલું નહીં, 84 આગમોમાં 12મું દ્રષ્ટિવાદ અંગ આગમ, એના સ્વરૂપનું આપણે વર્ણન કરીએ ને તો પણ આપણને આમ તમ્મર આવી જાય કે આટલા બધા પાના, આટલું બધું લખાય, એટલું બધું. એક પહેલું પૂર્વ એટલે એક હાથી પ્રમાણ શાહીથી, એટલે ત્રાજવું લઈએ, બહુ મોટું ત્રાજવું લઈએ, એમાં હાથીને એક પલડામાં મૂકીએ અને એક પલડાની અંદર એની જેટલી શાહી મૂકીએ અને પછી એ શાહીથી લખવાનું, અને જેટલું લખાય એટલું પહેલું પૂર્વ, કેટલું લખાય. હવે તો પેલી પાર્કરની ઇંક આવતી હતી, એ બધી ઇંકો તો જતી રહી આવે, એટલે આપણને ખબર નથી કેટલું લખવું પડે. ને હવે તો સીધું કોમ્પ્યુટર ઉપર છે એટલે એ પણ નથી, પણ એ કલ્પના કરો કે કેટલું લખાય. આ એક પૂર્વ થયો, અને બીજું પૂર્વ એનાથી બેવડાવતા જવાનું, બે હાથી પ્રમાણ શાહીથી લખાય. આજથી 25 વર્ષ પહેલા મને લોકો પ્રશ્ન પૂછતા હતા કે જીતુભાઈ આ બધા પૂર્વોની તમે વાત કરો છો, તમને આ બધું સારું નથી લાગતું, કેમ કે આ બધું કાલ્પનિક લાગે છે, કેમ કે આ બધું એક નવરા બેઠા હોય મહારાજ સાહેબો ત્યારે આવી બધી વાતો કરે કે આટલું લખું ને આટલું હતું ને. ત્યારે હું એમને કહેતો હતો કે આમાં મિથ્યા ન હોઈ શકે, આજે આપણી પાસે એને સિદ્ધ કરવાના પ્રમાણો નથી. એટલે આવું આજે એ વખતની વાત કરું છું કે એટલે આપણને એવું લાગે છે કે આ કદાચ મિથ્યા હોય, પણ જ્યારે આજના જમાનાની અંદર આપણે એક ડીવીડી લઈએ અને એની અંદર ડેટા ફીડ કરતા જઈએ કરતા જઈએ, અને એ બધો ડેટા જો પ્રિન્ટ કરવામાં આવે તો કેટલી કાર્ટ્રીજ જોઈએ. તો જો એક નિર્જીવ એવી ડીવીડીની અંદર આટલો બધો ડેટા સ્ટોર થઈ શકે તો ચેતન એવા મનની અંદર કેટલો ડેટા ફીડ થાય, ફીડ કરતા આવડવું જોઈએ. અમને થોડા મહિના પહેલા બોમ્બેની અંદર જે જૈન હિસ્ટ્રીની આપણે ઉજળી બાજુ જોવાનો પ્રયાસ કરવાનો છે કે જૈન હિસ્ટ્રીની ઉજળી બાજુ કઈ છે, ઉજળું પાસું કયું છે. દરેક ઘરની અંદર, દરેક ઘરનું એક ન લખાયેલું બંધારણ હોય છે, દરેક ઘરનું, દરેક ઘર પોતાનું એક કોન્સ્ટિટ્યુશન રાખતું હોય છે, પણ એ ક્યારેય લખતું નથી. પણ એ કોન્સ્ટિટ્યુશન, એ બંધારણની અંદર કેટલીક ખરાબ બાબતો પણ હોય છે, પણ ખરાબ બાબતો આપણે ક્યારેય ઉજાગર કરતા નથી. એ ખરાબ બાબતો આપણે આપણા બાળકોની સામે બોલતા પણ નથી. આપણે હંમેશા આપણા બાળકોને એની આપણા પરિવારની પરંપરાની સારી બાબતો શીખવાડીએ છીએ કે જો બેટા તારા પપ્પાએ આવું કર્યું હતું, તારા પપ્પાના ગુરુએ આવું કર્યું હતું, તારા દાદાએ આવું કર્યું હતું, આપણા જ પરિવારની અંદર આવા આવા મહાપુરુષો થયા, આવું કહીને આપણે એને પ્રેરિત કરીએ છીએ. તો એક વર્ણલક્ષી બંધારણ હોય છે, એવું એ બંધારણની અંદર જે સારું હોય છે એ આપણે ગ્રહણ કરીએ છીએ, ખરાબ ખોટું બધું આપણે ભૂલીએ છીએ, છોડી દઈએ છીએ. એવી જ દ્રષ્ટિ જો જૈન ધર્મના ઇતિહાસની બાબતે આપણી કેળવાય કે આના ઉજળા પાસા કયા છે, જૈન શાસનના ઉજળા પાસા કયા છે, એ ઉજળા પાસાને આપણે ઓળખવાની કોશિશ કરીએ તો આપણો આપણને એનો ગૌરવ થશે, આપણને એની ધન્યતાનો અનુભવ થશે. 3664 જેટલા હાથી પ્રમાણ સાહિત્ય જેટલું લખાય એટલું 14 પૂર્વનું પ્રમાણ, કેટલું લાઇબ્રેરી ઓફ કોંગ્રેસમાં ગયા છો, વોશિંગ્ટનમાં કોઈ તમે દેશમાં વસો છો, એ દેશની અંદર જે સૌથી મોટામાં મોટી લાઇબ્રેરી એ લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ વોશિંગ્ટનની અંદર, એની અંદર કેટલા પુસ્તકો છે મહેન્દ્રભાઈ, ચલો કલ્પના કરો તમે, એવું નહીં તમને ગણાય મિલિયન્સ એટલે શું સમજવું, 1, 2, 3 ભાવનાબેન કેટલા પુસ્તકો, એક કલ્પના કરો તમે, 13 કરોડ પુસ્તકો છે, કેટલા 13 કરોડ પુસ્તકો ને બ્રિટિશ લાઇબ્રેરીની અંદર એ એક પુસ્તક એક લાંબી હરોળ કરે તો પહેલા પુસ્તક થી છેલ્લા પુસ્તક સુધીની એક લાંબી હરોળ કરીએ તો એ 700 કિલોમીટર સુધી જાય, એટલા પુસ્તકો બ્રિટિશ લાઇબ્રેરી લંડનની અંદર. અહીંયા લાઇબ્રેરી ઓફ કોંગ્રેસમાં આટલા પુસ્તકો, એનાથી પણ વધુ જ્ઞાન આનું થાય, કોનું 14 પૂર્વનું, ખાલી 12મા અંગ આગમ, આ બધું ભેગું કરી દઈએ ને એટલે 12મું અંગ આગમ થાય, એટલું જ્ઞાન પેલા લોકો ભણી લેતા હતા. કારણ એટલું જ કે માત્ર લક્ષ્ય હતું ભણવાનું, સવારથી સાંજ સુધી જ્ઞાન અને એ જ્ઞાનનું આચરણ કરવાનું અને એ જ્ઞાનના આચરણની અંદર જ મસ્તી અને એ મસ્તીની અંદર જ પોતાના કર્મોને ખપાવતા જાય. એટલે જ્ઞાનને અગ્નિની ઉપમા આપી હતી કે અગ્નિ જેવી રીતે કચરાને બાળી નાખે એવી જ રીતે આ સમ્યક જ્ઞાન છે, એ સમ્યક જ્ઞાન આપણા બધા જ મિથ્યાત્વના દલીકોને બાળીને નષ્ટ કરી નાખે. આ 14 પૂર્વનો ઇતિહાસ છે. ગણધર ભગવંતોએ એ વખતે આવી જે અત્યારની પ્રપંચમય જિંદગી છે એ પ્રપંચમય જિંદગી નહોતી એ જમાનામાં. સ્થુલીભદ્ર ભણવા ગયેલા, બહુ અદભુત હિસ્ટ્રી છે સ્થુલીભદ્રની, અને સ્થુલીભદ્રનો ઇતિહાસ અને એના પરિવારનો ઇતિહાસ સાંભળો ને તો આપણને એમ થાય કે આ પરિવાર જબરો અદભુત પરિવાર, એક એવો પરિવાર કે એની એક એક વ્યક્તિ ઇતિહાસની અંદર અમર બની ગઈ. એના પિતા શક્તાલ 9 નંદોના રાજાના મંત્રી, 9 નંદો જયારે ભોગવિલાસની અંદર પડી ગયા, પોતાના સામ્રાજ્યની અંદર એટલું જ એ વિચારતા હતા કે બસ હવે કાંઈ જરૂર નથી, આપણે મસ્તી કરો, સવારના ઉઠ્યા ત્યારથી રાત્રે સુવે ત્યાં સુધી નશાની અંદર, સ્ત્રીઓની અંદર અને મોજશોખની અંદર આસક્ત રહેતા. ત્યારે આ શક્તાલ મંત્રી એક એવો મંત્રી હતો કે એણે જોઈ લીધું કે જો આવું ને આવું ચાલશે તો આ 9 નંદોનું મહાન સામ્રાજ્ય નષ્ટ થઈ જતા વાર નહીં લાગે. એટલે એણે નક્કી કર્યું કે આ રાજાની રક્ષા કરવી એ મારો ધર્મ છે, હું જે રાજાનો મંત્રી છું એ મંત્રી તરીકે મારે એને એના રાજ્યનું રક્ષણ કરવું જોઈએ. એટલે એણે છુપી રીતે પોતાના ઘરના ભંડકિયાની અંદર એટલે સેલરની અંદર શસ્ત્રો એકઠા કરવા માંડ્યા કે કદાચ કોઈ વાર જો શત્રુ રાજા સૈન્ય લઈને ચડાઈ કરવા આવે તો આ બધા શસ્ત્રો કામમાં લાગે, વેપન્સ કામમાં લાગે. એટલે ગુપ્ત રીતે વેપન્સ એકઠા કરવા માંડ્યા.
અને આ વાત લીક થઈ ગઈ. બહુ ગુપ્ત રાખ્યું હતું છતાં પણ લીક થઈ ગઈ. અને એ લીક થઈ ગઈ એટલે એક વિઘ્ન સંતોષી જે શક્કાલ મંત્રી નો ઈર્ષ્યાખોર હતો, એણે નંદને જઈને નવ નંદોમાંથી એક નંદના કાન બંબેર્યા કે આ શક્તાલને તમે તમારો બાહોશ વિશ્વાસુ અને ચતુર એવો મંત્રી માનો છો, પણ એવો છે નહીં, એ તમારું જ રાજ્ય પડાવી લેવા માંગે છે. રાજા બહુ જ વિશ્વાસુ હતા, એને પૂરો વિશ્વાસ હતો કે આ શક્તાલ આવું કરે નહીં. એટલે એ કીધું કે એને પ્રમાણ છે મારી પાસે, તમે છુપી રીતે એના ઘરની અંદર જે છુપું એક ભોંયરું છે એમાં તપાસ કરાવડાવો. બહુ વિશાળ ભોંયરું છે, તમે અંદર જાઓ એટલે એનો અંત ના આવે એટલું મોટું ભોંયરું છે, અને એની અંદર શસ્ત્રો એકઠા કર્યા છે અને એ શસ્ત્રોનો ઉપયોગ તમારી સામે કરવાના છે. અને તો એક કાંકરે અનેક પંખીઓને મારી નાખ્યા. શક્તાલ ઉપર શંકા ઉભી કરી દીધી, રાજાના મનની અંદર વિશ્વાસ પેદા કરી દીધો, પોતે એક અદભુત એવું પોસ્ટ મળી જશે એવું પણ એનાથી નક્કી થઈ ગયું. રાજાએ તપાસ કરાવીને એ વાત સત્ય નીકળી. એ સત્ય નીકળી ત્યારે ખબર પડી કે આ માણસ કદાચ મારું રાજ્ય લઈ લેશે. એટલે એને સજા, એને જેલમાં પૂર્યો અને નક્કી કર્યું કે હવે આ માણસને શક્તાલ મંત્રીને શું કરવું, પાંચે ચડાવી. એનો દીકરો, બે દીકરા, એક સ્થુલીભદ્ર મોટા અને શ્રીયક એ નાનો દીકરો. સ્થુલીભદ્ર તો ગયો તો 14 વર્ષથી ક્યાં ગયો છે એ ખબર હતી, પણ ક્યારેય આવ્યો નહોતો ઘરે. એ કોષા વેશ્યાના ઘરે, કોષા નામની એક ગણિકાના ઘરે, અને એ ગણિકાની અંદર આસક્ત બની ગયો હતો. એટલો બધો આસક્ત બની ગયો હતો કે એને ઘર બાર માતા પિતા ભાઈ બહેનો, સાત બહેનો હતી, એ સાતે બહેનોની યાદ ન આવી. રક્ષાબંધન તો રોજ દર વર્ષે આવતી જ હતી, પણ એ રક્ષાબંધનમાં એ ઘરે નહોતા ગયા. 14 વર્ષ વીતી ગયા હતા. પિતાજીએ એ નાના દીકરાને જેલમાં બોલાવ્યો અને કીધું કે બેટા હવે એકમાત્ર ઉપાય બાકી બચ્યો છે, મારું મોત નિશ્ચિત છે અને એ બહુ ભયંકર રીતે મોત આવવાનું છે. જેલમાંથી જેવો મને ખાંચશે ફાંસી લટકાવી દેશે, પણ રાજધર્મનો એવો સિદ્ધાંત છે કે પહેલા બધી જ જે એના ઉપર કલમો લગાડવામાં આવી છે એને પ્રૂવ કરી દેવી પડે અને પછી સજા સંભળાવવાની. એટલે મને રાજસભામાં લઈ આવવામાં આવશે, મારા ઉપર આખી એક ચાર્જશીટ તૈયાર કરવામાં આવશે, એમાં બધી કલમો લગાડવામાં આવશે અને રાજદ્રોહી તરીકે ઘોષિત કરવામાં આવશે, અને જેવી ઘોષણા કરશે એવી તરત ને તરત આ ભયંકર સજા મને સંભાળવામાં આવશે કે હવે આને જીવવાનો કોઈ અધિકાર નથી. અહીંયાથી રાજસભામાંથી એને સીધું વધસ્તાને ફાંસીના માચડે ચડાવી દેવામાં. આ બહુ સ્પષ્ટ રીતે હું જોઈ રહ્યો છું. ભલે આપણા પરિવારે 3-3 પેઢીથી આ રાજ્યની સેવા કરી છે, પણ રાજા હવે આપણી સેવાની કોઈ ગણતરી કરશે નહીં, એને લક્ષમાં લેશે નહીં. હવે એક ઉપાય એવો છે મારી પાસે, હવે વાત છે કે એક ઉપાય એવો છે જેમાં તમે બચી જશો. હું તો મરવાનો જ છું, પણ તમને મારું આ જે મંત્રી પદ છે એ મંત્રી પદનો તમને નવાજવામાં આવશે, તમે મંત્રી બની શકશો અને તમારો આખો પરિવાર સુખી રહેશે, નહીતર તમને પણ આમાં ફસાવી દેવામાં આવશે. તો કહે છે કે શું છે, તો કે જે દિવસે મને રાજસભાની અંદર ઉપસ્થિત કરવામાં આવે એ જ સમયે તારે મારું મસ્તક તલવારથી ઉડાવી દેવાનું અને કહેવાનું કે આ મારા બાપ રાજદ્રોહી છે, રાજા સજા સંભાળે એ પહેલા હું એનો ઉકેલ લાવી દેવા માંગુ છું. મસ્તક ઉડાડી દેવાનું.
દીકરો કહે છે કે બાપ, બાપા તમે શું કહો છો, આવું શક્ય જ નથી, પિતૃ હત્યાનું પાપ લાગે, બધું જ જાણું છું. શ્રીયત કે શક્તાલ કહે છે કે આ બધું જાણું છું પણ કરવું જ પડશે, જો તમારે તમારા ભવિષ્યની ચિંતા તમને સતાવતી હોય તો આ કરવું પડે. પેલા બાળક, બાપ અને દીકરા વચ્ચે ઘણી રકઝક ચાલે છે ત્યારે બાપ કહે છે કે એનો પણ ઉકેલ છે કે તને પિતૃહત્યાનું પાપ નહીં લાગે, મારી પાસે આ જે વીતી છે એ વીતીની નીચે તાલપૂત વિષ, એક નાનકડી એવી વિષની ચેરની ગુટિકા છે, એ ગુટિકા હું એ વખતે મોંમાં મૂકી દઈશ અને એ ઝેર તરત જ તાલપૂત એટલે તાળવામાં મૂક્યો એવો તરત એનો પ્રભાવ શરૂ થઈ જાય, ક્ષણ વારમાં હું મૃત્યુ પામીશ, પણ એ સમયે તારે તલવારથી હું બચવાનો તો નથી, એટલે હું માત્ર આત્મઘાતી કહેવાઈશ. શું કહેવાઈશ? આત્મઘાતી. તમને પિતૃહત્યાનું પાપ નહીં લાગે. અને રાજા ખુશ થઈ જશે કે આવા સંતાનો મેં જોયા નથી અને રાજ્યને સમર્પિત એવા આવા નવજવાનો જોયા નથી. અને તમને કહેશે કે આ તમારા પિતાનું સ્થાન તમે ગ્રહણ કરો, આવું કહેશે. આ બધો આખો પ્લોટ નક્કી થઈ ગયો, આવું જ કરવું એવું નક્કી થઈ ગયું. અને એ જ પ્રમાણે રાજસભામાં લાવવામાં આવ્યા. શ્રીયકે તલવાર કાઢી, પેલા એ વીટીમાંથી ગુટિકા કોઈને ખબર ન પડે એવી રીતે મોંમાં મૂકી દીધી અને આને મસ્તક ઉડાડી દીધું. રાજા ધાર્યા પ્રમાણે ખુશ થઈ ગયા. પેલા જે ઈર્ષાળુઓ હતા એનો આખો પ્લોટ ફેલ ગયો. શ્રીયકને મંત્રી પદ આપવા માટેની રાજાએ વિનંતી કરી, એટલે શ્રીયક એ વખતે ચૂપ રહે છે. રાજા કહે છે કે ચૂપ રહેવાનું કારણ શું? તો કે આ મંત્રી પદનો અધિકારી હું નહીં, મારો મોટો ભાઈ છે. રાજાને આશ્ચર્ય થયું કે મેં તારા મોટાભાઈને ક્યારેય જોયો નથી. તો કે એ કોશાને ત્યાં છે. કોશા એ નગરની સર્વશ્રેષ્ઠ સ્વરૂપવાન અત્યંત ઉત્તમ એવી ગણિકા ગણાતી હતી અને એના ઘરે આ 14 વર્ષથી રહેતો હતો. રાજાએ આદેશ નીકાળ્યો કે ગણ સ્થુલીભદ્રને લઈ આવો. સ્થુલીભદ્ર આવ્યો. સ્થુલીભદ્ર પૂછે છે કે મને શું કામ અહીંયા બોલાવવામાં આવ્યો છે? ત્યારે આ બધી આખી ઘટના એને સમજાવવામાં આવી, સંભળાવવામાં આવી. ત્યારે આ સ્થુલીભદ્ર વિચાર કરે છે કે આ સંસારની અંદર આટલો બધો પ્રપંચ છે, સ્વાર્થ ખાતર આટલા બધા પ્રપંચો રમાય. જો આટલો બધો પ્રપંચ હોય તો મારે શું કામ એમાં પડવું જોઈએ? અને એ જ વિચાર એનો વધતો ગયો, વધતો ગયો, વધતો ગયો. અને નક્કી કરી દીધું, એ જ વખતે એને નક્કી કરી દીધું કે હવે ઘરે તો હું 14 વર્ષથી ગયો નથી, મંત્રી પદ મારે લેવું નથી, કોશાને ત્યાં પણ નથી જવું, હું જઉં છું સંયમના માર્ગે. આ પ્રપંચની લીલાને જોઈને એ નીકળી ગયા સંયમ લેવા. અને સંયમ સ્વીકારી લીધો, સાધુ બની ગયા. સાધુ બન્યા પછી ભણવા લાગ્યા. આજ જે સુલીભદ્ર અને શ્રીયકની 7 બહેનો, એ 7 બહેનોની સ્મરણ શક્તિ અદભુત હતી. અને આ 9 નંદો તો એશરામની અંદર લુપ્ત થયેલા હતા, પણ સાહિત્યના રસિક હતા. એટલે કોઈ પણ કવિ નવું કાવ્ય લઈને આવે, નવો શ્લોક રચીને આવે તો એને 1,00,000 સુવર્ણ મુદ્રા ભેટ આપતા હતા. અને આ પેલા શક્તાલને ખબર હતી કે આવી જ રીતે આ બધું લૂંટાવી દેશે, એટલે હંમેશા રોજે રોજ એની 7 દીકરીઓને એ રાજસભાની અંદર હાજર રાખતા. જેવો કોઈ નવો કવિ આવે અને કાવ્ય સંભાવે એવો તરત જ એ ઉભો થઈને કે રાજા આ વાત ખોટી છે. એટલે રાજા કે કઈ રીતે ખોટી છે? તો એની મોટી દીકરીને ઊભી કરે અને કે બેટા તું આ કાવ્ય જાણે છે ને? તો કે હા, આ કાવ્ય તો મને ખબર છે. અને આખું ને આખું કાવ્ય બોલી જાય, કારણ કે એની સ્મૃતિ એવી હતી કે એક વાર સાંભળીને બધું યાદ રહી જાય. બીજી બહેન એવી હતી કે જે 2 વાર સાંભળીને બધું યાદ રહી જાય. એટલે એક ઓરિજિનલે સાંભળ્યું હોય ને એક એની મોટી બહેને સાંભળ્યું હોય. એટલે પાછો શક્તાલ ઉભો થાય કે આ 2 દીકરીઓને આવડે છે, એટલું જ નહીં આ 3રીને પણ આવડે છે. એની એવી સ્મરણ શક્તિ હતી કે 3 વાર સાંભળીને યાદ રહી જાય. આમ 7 દીકરીઓને વારા ફરતી ઉભા કરીને સંભળાવી દે એટલે રાજા કે ભાઈ તને આને ઇનામ ના આપાય, આ તો બહુ જૂનું કાવ્ય છે, આ બધી સાથે દીકરીઓને આવડે છે, આવી અદભુત. પણ જયારે સુલીભદ્રએ દીક્ષા લીધી ત્યારે બહેનોને પણ થયું કે જો આવું મંત્રીપદ વગર મહેનતે વગર કશું કર્યા મળી જતું હતું અને છતાંય છોડી દીધું, અને આ મંત્રી પદે મારા અમારા બાપનો ભોગ લીધો, તો એ મંત્રીપદ, એ રાજવૈભવ, એ સુખ, એ પોલિટિક્સ, એ બધાને પ્રદાન કરી. એટલે સાથે બહેનોએ દીક્ષા લઈ લીધી. શ્રીયક બાકી બચ્યો તો શ્રીયકને મંત્રી બનાવી દેવામાં આવ્યો. સુલીભદ્ર અત્યંત બુદ્ધિશાળી, અત્યંત સ્મરણ શક્તિ વાળા ભણવા લાગ્યા. ભણતા 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 એમને થયું કે બધું ભણી લીધું, હવે 14 પૂર્વ મારે ભણવા છે. અને એ 14 પૂર્વ એટલે અપાર જ્ઞાનની રાશિ. એટલે તપાસ કરી કે અત્યારે 14 પૂર્વ ને જાણકાર કોણ છે? આ ભગવાન મહાવીરના નિર્વાણ પછીના 250 વર્ષની વાત છે. 250 વર્ષ વીતી ગયા હતા. 250 વર્ષ પછી જયારે આ સુલીભદ્રને ભણવાનું મન થયું ત્યારે ખબર પડી કે આખા દેશની અંદર એક જ સાધુ, એક જ આચાર્ય છે કે જેમને 14 પૂર્વ મોઢે છે, અને એ ભદ્રબાહુ સ્વામી છે. અને ભદ્રબાહુ સ્વામી 14 પૂર્વ જાણે છે, તો એમની પાસે ભણવા જવું જોઈએ. એમણે કહેણ મોકલાવ્યું. ભદ્રબાહુ સ્વામી એ વખતે સાધના કરી રહ્યા હતા, મહાપ્રાણ નામના યોગની સાધના કરી રહ્યા હતા. એ મહાપ્રાણ યોગનો અર્થ એવો, એને એ સાધનાનું ફળ એવું હતું કે એ જો મહાપ્રાણ નામના યોગની સિદ્ધિ થઈ જાય તો 14 પૂર્વનો સ્વાધ્યાય, સંપૂર્ણ સ્વાધ્યાય 48 મિનિટની અંદર થઈ જાય, માત્ર 48 મિનિટની અંદર. જે આટલો વિશાળ જ્ઞાનનો દરિયો એ માત્ર 48 મિનિટની અંદર એને રિપીટ કરી શકે, એટલી બધી તીવ્ર એ સાધનાની શક્તિ. એટલે ભદ્રબાહુ સ્વામીએ ના પાડી કે ભાઈ હું નહીં ભણાવી શકું, કેમ કે હું સાધનામાં લીન છું. એટલે સુલીભદ્રએ સંઘને કહ્યું કે મારે ભણવું છે, પણ મને જે ભણાવી શકે એવા અત્યારે ના પાડી રહ્યા છે, તમે જાઓ, તમે વિનંતી કરો. સંઘના અગ્રણીઓ બધા ગયા, જઈને વિનંતી કરી. ભદ્રબાહુ સ્વામીએ ના પાડી દીધી કે ના, હું નહીં બનાવું. પાછા આવ્યા, સુલીભદ્રને મળ્યા કે હવે શું કરું? તો કે કઈ નહીં, તમે ફરી પાછા જાઓ. એમને જઈને એમ પૂછ્યો કે જે સંઘની આજ્ઞા ન માને, જે સંઘની આજ્ઞા ન માને એને શું પ્રાયશ્ચિત આવે? આ પ્રશ્ન બરાબર સમજ કે સંઘની આજ્ઞા, કેમ કે અમે પહેલી વાર વ્યક્તિ તરીકે નહોતા આવ્યા, અમે સંઘના અગ્રણીઓ તરીકે આવ્યા હતા, અમે ચતુર્વિધ સંઘના અગ્રણી તરીકે આવ્યા હતા, સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકાના પ્રતિનિધિ રૂપે તમને મળવા આવ્યા હતા. ચતુર્વિધ સંઘની આજ્ઞા જે ન માને એને શું પ્રાયશ્ચિત આવે? શાસ્ત્રોની અંદર કહ્યું છે કે સંઘ એ 25મો તીર્થંકર છે. આમ 24 તીર્થંકર હોય, પણ જ્યારે તીર્થંકર ન હોય ત્યારે આ ચતુર્વિધ સંઘ એકઠો થાય, અને એ જે આદેશ આપે એ આદેશ તીર્થંકર પરમાત્માની વાણી જેટલો જ મૂલ્યવાન હોય, કે તમે આનો અમને જવાબ આપો કે આજ્ઞા ન માને તો શું થાય. ભદ્રબાહુ સ્વામીએ તરત કહ્યું કે તમે જાઓ અને સુલીભદ્ર વગેરેને જેને ભણવું હોય એને મોકલો તમે, કેમ કે એ તો સંઘની આજ્ઞા હતી. બધા 500 બીજા સાધુઓ અને સુલીભદ્ર એ બધા ગયા ત્યાં ભણવા. ભણવાનું જે હતું એ દરિયા જેટલું વિશાળ હતું, એટલે રોજ 7 કલાક પાઠ આપતા, 7 વાર, એક એક કલાકનો એક પાઠ, એવો આખા દિવસની અંદર 7 વાર પાઠ આપેલ. એ 7 વારનો પાઠ યાદ રાખવાનો, એ પાછું બીજા દિવસે બધું વચ્ચે વચ્ચેથી પૂછે એને યાદ રહેવું છે. આટલું બધું જ્ઞાન યાદ રાખવું પડે. એટલે 500 માંથી ધીરે 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 ઓછા થતા ગયા કે ભાઈ બાપરે આટલું બધું તો નહીં ભણાયો, છોડો. એમ કરતા કરતા છેવટે એકલા સ્થૂલીભદ્ર રહ્યા. 10 પૂર્વ સુધી ભણી લીધું. ત્યારે એક દિવસ સવારના સ્થૂલીભદ્રએ ભદ્રબાહુ સ્વામીને પૂછ્યું કે ગુરુજી હજુ કેટલું ભણવાનું બાકી છે? ત્યારે કહે છે કે હજુ તો તમે દરિયાનું એક ટીપું ભણ્યા છો. શું? દરિયાનું એક ટીપું ભણ્યા છો. કેમ કે 10 પૂર્વ તો 10 આપી પ્રમાણ, પેલાનું 9મું તો 9 આપી પ્રમાણ, પણ હવે તો પાછું વધતું જાય. 10માનું 10, 11માનું 11, આપણે બેવડાતું જાય. તો આ બેવડાતું જાય એ પ્રમાણે તો માત્ર હજુ એક બિંદુ પ્રમાણ જ્ઞાન તમે ભણ્યા છો, થાકશો તો નહીં ચાલે. એકાગ્ર પ્રમાદ રહિત અવસ્થા, પ્રમાદ જે સવારે પણ આપણે વિચાર કર્યો હતો કે આ સંસારની અંદર પ્રમાદ એ સૌથી મોટામાં મોટો શત્રુ છે. આપણા જીવનની અંદર આધ્યાત્મના માર્ગે, સાધનાના માર્ગે અને ધર્મના માર્ગે આપણને સૌથી મોટામાં મોટો બાધક જો કોઈ તત્વ હોય તો એ પ્રમાદ છે. ને એ પ્રમાદ આવે એટલે કયું ભણેલું પણ ભૂલી જઈએ, થોડી ઘણી ભાવના જાગી હોય એ પણ નષ્ટ થઈ જાય. સ્થૂલીભદ્ર તરત જ નક્કી કરી લે છે કે એ થાકવું નથી. અને એ દિવસે એની બહેનો વંદન કરવા આવે. ગુરુજીને પૂછે છે કે અમારા ભાઈ ક્યાં છે? કે પેલા વૃક્ષ નીચે સ્વાધ્યાય કરી રહ્યા છે. દૂરથી આવતી બહેનોને જોઈ એટલે એને થયું કે મારી બહેનોને બતાવી દઉં કે કેટલી વિદ્યા હું શીખ્યો છું, જાણું છું. એટલે સિંહનું રૂપ લઈ લીધું. ત્યાં સિંહને જોયો એટલે બધી બહેનો ગભરાઈ ગઈ, ડરી ગઈ અને કુશંકા કરવા લાગી. સંસારની અંદર એક દ્રશ્ય, એક નિયમ છે કે અતિ સ્નેહ ખલુ પાપ સંકી. જ્યાં અતિ સ્નેહ હોય, ઘણો બધો સ્નેહ હોય, એમાં કંઈ પણ બને તો પહેલો ખરાબ વિચાર આવે. દીકરો સ્કૂલે ગયો હોય ને 5 મિનિટ મોડું થયું હોય આવતા, તો આપણે એવું ન વિચારીએ કે સ્કૂલેથી નીકળતા મોડું થયું હશે, રસ્તામાં બસને આવતા ક્રોસિંગ નડ્યા હશે, એવું ન વિચાર કરીએ. આપણે તો એ જ વિચાર કરીએ કે બસને એક્સિડન્ટ થઈ ગયો હશે, બાળકોને કંઈક થઈ ગયું હશે. અતિ સ્નેહ ખલુ પાપ સંકી, કે જ્યાં અતિ સ્નેહ હોય ત્યાં પહેલી પાપની શંકા ઉભી થાય. એવી રીતે જ્યારે આ બહેનોએ વિચાર કર્યો કે આ સિંહ છે, એણે અમારા ભાઈને ખાડી ખાધો હશે અને એ ત્યાં બેઠો છે મસ્તીથી, કેમ કે એને આહાર મળી ગયો છે એટલા માટે. તો પાછી આવી ગુરુને કહ્યું કે ત્યાં તો ભાઈ નથી. એટલે ગુરુએ ઉપયોગ મૂક્યો, ખબર પડી ગઈ કે આવું થયું છે, ક્યાં પહોંચ્યા. કે જાઓ તમે ફરી ક્યાં જ છે? બહેનો ફરી ગઈ, બહેન ભાઈને જોયા, વંદન કર્યું, ખબર અંતર પૂછ્યા ને છૂટા પડ્યા. પાઠનો સમય આવ્યો, ગુરુજી પાસે પહોંચ્યા અને ગુરુજીને કહ્યું કે નવો પાઠ આપો. ગુરુજીએ કીધું કે હવે આગળ પાઠ અપાય નહીં, પતી ગયું. કેમ? તો કે યોગ્યતા ગુમાવી ચૂક્યા, પાત્રતા ગઈ. આ વિદ્યા અહંકારને પોષવા માટે નથી, અહંકારને તોડવા માટે છે. અહંકાર તૂટવો જોઈએ કે ભાઈ હું જે જાણું છું એ તો સાગરમાં બિંદુ સમાન છે, અને તમે તો તમારી બહેનોને એ બતાવ્યું કે તમે કેટલું બધું જાણો છો, અહંકાર આવી ગયો. તો આ વિદ્યા તો તમે જેમ જેમ આગળ ભણતા જશો એમ અમારે તો ઘણી બધી બીજી વિદ્યાઓ આવશે અને એનો ઉપયોગ કરવાનું મન થઈ જાય તો પસંદ થાય, 7મી નરક સુધી પહોંચી જાઓ અને હું ગુરુ તરીકે તમને ક્યારેય આવું શીખવાડું નહીં. પગમાં પડીને રડે છે કે ભૂલ થઈ ગઈ. કેટલું ભણ્યા પછી પણ અહંકાર આવી શકે છે એનો આ જીતું જાતું દ્રષ્ટાંત ઇતિહાસ આપણને સાક્ષી પૂરે છે કે જો પ્રમાદ કરીએ તો આપણે થોડું જાણીએ ને બરબડ બરબડ કરવા માંડીએ. હું આ જાણું છું, હું તે જાણું છું, મને આટલું આવડે છે, મને ફલાણું આવડે છે, મને આ ગ્રંથ આવડે છે, મને આખું આચરણ સૂત્ર મોઢે છે, મને આખી ભગવતીની ખબર છે. કહે છે કે શાસ્ત્ર જેમ જેમ ભણતા જઈએ એમ એમ મૌન આવતું જાય, એમ એમ કષાયો મંદ પડતા જાય, એમ એમ જીવન વધુ શુદ્ધ અને નિર્મળ થતું જાય. જ્ઞાનનો આ મહિમા છે કે જ્ઞાન આવતા જાગૃતિ વધે, અપ્રમાદ અવસ્થા આવે, થોડું જાણીએ ત્યારે ખ્યાલ આવે કે હું જાણું છું એ તો અલ્પતમ છે, ઘણું બધું કરવા યોગ્ય છે, અને થોડાને જીવનમાં ઉતારવાનો પ્રયાસ. અચ્છા લે, ગુરુએ ના પાડી દીધી છે, ફરી સંઘને બોલાવ્યો, સંઘ પાસે વિનંતી કરાવી, સંઘે ભણાવવાની સંઘની વિનંતીને સ્વીકારી. પણ હવે ભદ્રબાહુ સ્વામીએ કહ્યું કે હવે હું ભણાવીશ, કરો, પણ એના રહસ્યો નહીં સમજાવું. એટલે સુલીભદ્રને બાકીના ચાર પૂર્વો ભણાવ્યા પણ રહસ્યો ના સમજાવ્યા. એટલે છેલ્લા 14 પૂર્વી આ જે આખો જૈન શાસનનો ઇતિહાસ છે એમાં છેલ્લા 14 પૂર્વી અર્થથી અને શબ્દથી ભદ્રબાહુ સ્વામી થયા, અને શબ્દથી સ્થુલીભદ્ર, અર્થથી 14 પૂર્વધર નહીં. આમ પહેલી વાર પૂર્વનો હ્રાસ થયો 250 વર્ષે. પરમાત્મા મહાવીરના નિર્વાણ પછી શ્રુતનો નાશ થવાનો આ એક બહુ મોટી ઘટના ઘટી, અને એ ઘટનાથી 14 પૂર્વોમાંથી 10 પૂર્વો રહ્યા, 4 પૂર્વો નાશ પામ્યા. પણ પછી તો શ્રીયતે પણ દીક્ષા લીધી અને એ પણ સાધુ બની ગયા. અને આજે જ્યારે આપણે ભરેસરની સજ્જાએ પ્રતિક્રમણ, જે સવારનું પ્રતિક્રમણ કરતા હોય એને ખબર હશે કે સવારના પ્રતિક્રમણમાં શ્વેતાંબર પરંપરામાં કરવામાં આવતું પ્રતિક્રમણ એમાં ભરેસરની સજ્જાઈમાં આ 7 બહેનો અને 2 ભાઈઓના નામ આવે છે. આ એક જ એવો પરિવાર છે કે જેને આજે લગભગ 2200-2300 વર્ષ થઈ ગયા, દરેક જૈન એને સવારના નમસ્કાર કરે છે. એની 7 બહેનોને, એની સ્મૃતિની શક્તિને કારણે, એના ચારિત્રને કારણે, શ્રીયકના ત્યાગને કારણે અને સ્થુલીભદ્રની આ મહત્તાના કારણે. સ્થુલીભદ્રના જીવનની બીજી ઘણી ઘટનાઓ છે, એને આપણે અહીંયા જોવાની. પણ જ્ઞાનનો જે વિસ્ફોટ થયો હતો, પરમાત્માએ જે અદભુત જ્ઞાન આપ્યું હતું, એનું પહેલું રાસ, પહેલો એનો જે ક્ષય થયો એ અહીંયા થયો 250 વર્ષમાં. ભદ્રબાહુ સ્વામી અદભુત જ્ઞાની. એ પહેલાના આપણે જો ગણતરી કરીએ તો સૌથી પહેલા 11 ગણધરો. 11 ગણધરોમાં 2 મુખ્ય ગણધર ગૌતમ સ્વામી અને સુધર્મ સ્વામી. ગૌતમ સ્વામીનું આદેય નામકર્મ જબરદસ્ત હતું, બહુ જ જબરદસ્ત આદેય નામકર્મ. ક્યારેય પણ એ આદેય નામ કર્મના કારણે એમને ક્યાંય તકલીફ પડતી નહીં, એમનું નામ પડે ને કામ થાય. આદેય નામ કર્મનો અર્થ એ છે કે એના નામની મહત્તા. આપણને આપણું આદેય નામ કર્મ ન હોય તો લોકો એમ કે ભાઈ એનું નામ ના લેતા, બીજું બધું જે કંઈ કરવું હોય કરવું, એનું નામ ના લેતા. તો એ આદેય નામ કર્મનો અભાવ, કેમ કે ભૂતકાળમાં આપણે જેની સાથે કાંઈ લેવા દેવા નથી એની નિંદા કરી હોય, એની પણ આપણે કરવું હોય કે ભાઈ આ માણસ તો આવો છે ને, આ માણસ આવો છે, એમ એના નામની નિંદા કરી કરીને આપણે અનાદેય નામ કર્મ. એટલે કોઈ નામ લે તો પણ એનાથી ગભરાય કે ભાઈ એ વિચિત્ર જો, એને કંઈ અહીંયા આ મિટિંગમાં તો એનું નામ લેતા જ નહીં. આ અનાદેય નામ કર્મનો પ્રભાવ છે. જ્યારે ગૌતમ સ્વામીનું આદેય નામકર્મ એવું હતું અને એનો પ્રભાવ એવો હતો, તમે એનું નામ બોલો ને એટલે મિટિંગમાં, કમિટીમાં, ઘરમાં બધા કહે કે હા હા એ તો બહુ સરસ છે, હું બોલ, શું કહેવા માંગે છે તું? અને એની આખી વાત સાંભળવા તૈયાર થઈ જાય. એનો પડ્યો બોલ જોઈ લે લોકો, એ આદેય નામ કર્મની વાત. કે આદેય નામ કર્મ એટલે બીજાની તમે એના નામની મહત્તા, એની પ્રશંસા, એના નામના ગુણગામ ગાયા હોય તો આદેય નામ કર્મ બંધાય. અને એ આદેય નામ કર્મ જયારે ઉદયમાં આવે ત્યારે આપણા નામની પણ એટલી જ મહત્તા થાય. આપણે જવું ના પડે, આપણે ખાલી એને કહીએ કે તમે મારું નામ લેજો ને કામ થઈ જશે. આદેય નામ કર્મ થોડું ઓછું હોય તો આપણે વાત કરીએ ને તો કે ભાઈ એની ચિઠ્ઠી લાવ્યો. હા ચિઠ્ઠી છે, કામ થાય. એનાથી ઓછું આદેય નામ કર્મ હોય તો કે ભાઈ જો એ ભાઈ જાતે આવે ને તો હું તમારું કામ કરી દઉં, એટલે એને જાતે આવવું પડે. એનાથી ઓછું આદેય નામ કર્મ હોય તો જેમ આપણે આજે વિચાર્યું કે એનું નામ તો નહીં, આપણે એની હાજરી તો નહીં પણ એનું નામ પણ લેવા કોઈ તૈયાર ના છે. અનાદેય નામ કર્મ. આ ગૌતમ સ્વામીનું આદેય નામ કર્મ અદભુત હતું. અને ભગવાન અને મહાવીર, ભગવાન અને ગૌતમ સ્વામીનો બંનેનો સંબંધ એવો અદભુત હતો કે એ બંને એકબીજાથી ક્યારેય વિખૂટા પડ્યા નથી. દીક્ષા લીધી ગૌતમ સ્વામીએ, પછી ભગવાનના પડછાયાની જેમ રહ્યા. અને જે દિવસે ભગવાનની પાસે પહોંચ્યા એ દિવસે સૌથી પહેલા પહોંચવાનું જે કારણ બન્યું હતું એ તો અહંકાર બન્યો હતો. કેમ કે એક બાજુ યજ્ઞ ચાલી રહ્યો હતો અને બીજી બાજુ મહાવીરનું સમુવર્તન રચાયું હતું અને દેવોનું આગમન થયું હતું. ત્યારે ગૌતમ સ્વામી યજ્ઞશાળાની અંદર બેઠા હતા અને બહાર કોલાહલ મચ્યો હતો કે ઉપરથી આકાશમાંથી દેવોનું આગમન થઈ રહ્યું છે. ત્યારે ગૌતમ સ્વામી એમ લોકોને કહેતા હતા કે આપણો યજ્ઞ પવિત્ર છે અને દેવોનું આહવાન થયું છે, એટલે દેવો આવે એમાં કંઈ આશ્ચર્યની વાત નથી. આ તો મારી યજ્ઞની જે ક્રિયા છે એ મહાન છે. આટલો અહંકાર. પણ દેવોએ ત્યાં ઉતરવાને બદલે ત્યાંથી આગળ નીકળી ગયા. કોલાહલ શમી ગયો. ગૌતમ સ્વામીએ, ગૌતમે, ઇન્દ્રભૂતિ ગૌતમે લોકોને પૂછ્યું કે કેમ કોલાહલ શમી ગયો છે, શું થયું? તો કે તો બધા દેવો અહીંયાથી નીકળી ગયા. તો કે તપાસ કરો ક્યાં ગયા છે. ખબર પડી કે અહીંયા મહાવીરનું સમવચનમ છે, ત્યાં ગયા. તો કે આ નગરની અંદર આ મહાવીર કોણ આવી ગયો છે, એ મહાવીરને મારે જોવો પડશે, જાણવો પડશે. આ બીજો પોતાને સર્વજ્ઞ કહેનાર કોણ? કારણ કે ગૌતમ સ્વામી 500 મહા વિદ્વાન શિષ્યોના પંડિત ગુરુ હતા. એ સમયનું બધું શાસ્ત્ર જાણતા હતા. અને એમ કહે છે શાસ્ત્રકારો કે એનો જે અહંકાર હતો, ગૌતમ સ્વામીનો અહંકાર, એ મેરુ પર્વત જેટલો ઊંચો હતો. કેટલો? એટલે શ્રીમદજીએ એક જગ્યાએ લખ્યું છે, એમને જ્યારે એમ કહ્યું કે મહાવીર સ્વામી ભગવાનને દેશમાં મેં કાનો કાન સાંભળી છે, કે હું મહાવીર સ્વામી ભગવાન વિચરી રહ્યા હતા ત્યારે એમના સમવસ્થાનમાં હતો. ત્યારે કોઈકે પૂછ્યું તો પછી કે તમારું નિર્વાણ કેમ ના થયું, નિર્વાણ થઈ જવું જોઈતું હતું. ત્યારે એમણે જવાબ આપ્યો છે, અદભુત જવાબ આપ્યો છે. અને કહ્યું કે માન ન હોત તો મોક્ષમાં હોત, માન ન હોત તો મોક્ષમાં ખેડીમાં હોત. એ વખતે અહંકાર આવી ગયો કે હું ભગવાનને મળ્યો છું, ભગવાનને હું જોઈ રહ્યો. એ અહંકાર ગાળી નાખવાનો હતો, એના બદલે જીવતો રહી ગયો અને એના કારણે ભવોની પરંપરા ચાલી. આવો એક અહંકાર ગૌતમ સ્વામી નામાં હતો અને એ ભગવાનને મળવા નીકળ્યા. એટલે ભગવાને દૂરથી એને જોયા અને કીધું કે આવો ગૌતમ. એટલે કે આ મારું નામ જાણે કે ખરું કહેવાય, અમે ક્યારેય મળ્યા નથી. ત્યારે બીજો વિચાર બીજી ક્ષણે એવો આવે છે કે મારું નામ તો જાણે જ ને, આખી દુનિયામાં પ્રસિદ્ધ છું, કોણ ના જાણે. આવો વિચાર આવે, અહંકારનો આ પ્રભાવ હતો, નિશાની હતી. અને એણે વિચાર કર્યો કે મને બધું જ આવડે છે પણ એક બાબતે મનમાં શંકા છે અને એ શંકાને કોઈને કહી નથી.
મારા 500 શિષ્યોમાંથી કોઈને ખબર નથી કે મને શાસ્ત્રની એક પંક્તિમાં શંકા છે. જો આ મહાવીર મારી શંકાને કહી જાણે તો હું સમજુ કે સર્વજ્ઞ છે. અને મારી સ્વામી એને શંકા કહી દીધી. શંકા કહી દીધી એટલું જ નહીં, પણ એ વેદનું જે વાક્ય જેના કારણે શંકા ઉભી થઈ હતી એની વાત પણ કરી, અને એને કહ્યું કે તમે આની પહેલી પંક્તિનો અર્થ બરાબર સમજ્યા નથી એટલે આ શંકા ઉભી થઈ છે. જો આ પંક્તિનો અર્થ આવી રીતે કરો તો આ શંકા નિર્મૂળ થઈ જાય, નષ્ટ થઈ જાય. પાણી પાણી થઈ ગયા, પરસેવો છૂટી ગયો કે હું જે મારી જાતને સર્વજ્ઞ કલ્પ એટલે સર્વજ્ઞ સમાન માનતો એ તો નષ્ટ થઈ ગયો. પછી બીજો વિચાર આવ્યો કે જીવન વિતાવવું હોય તો આના ચરણોમાં જ વિતાવાય. જેનામાં આટલું બધું જ્ઞાન છે એના ચરણોમાં જ જીવન સમર્પિત કરી દેવાય. એ ગયા નહીં સંવત્સરમાંથી, પાછા ઘરે ન ગયા. સંવત્સરથી પાછા ઘરે ન ગયા, પત્નીને પૂછવા ના ગયા, પોતાના શિષ્યોને ન પૂછ્યું, પોતાના ગુરુઓને ન, પોતાના ભાઈઓને ન પૂછ્યું. બસ એક નિર્ણય થઈ ગયો, એક નિશ્ચય થઈ ગયો કે આમ જ હોય, એકને એક બે જ થાય, એમાં કોઈ નિર્ણય નહીં. પરમાત્માને કહ્યું કે મને તમારો શિષ્ય બનાવી દો. એ શિષ્ય બને, એની સાથે 500 બીજા એમના શિષ્યો પણ એમના શિષ્ય બની ગયા. આ ગૌતમ સ્વામીને જ્યારે આ ખ્યાલ આવ્યો કે પરમાત્મા મહાવીર ખરેખર સાચા અર્થમાં સર્વજ્ઞ છે અને એમનું જ્ઞાન વિશુદ્ધ છે, નિર્મળ છે, સર્વ વિષયોને જાણનારું છે, લોકાલોક પ્રકાશક છે, યથાર્થ વસ્તુવાદી પણ છે એમાં, અને જે કહે છે એમાં ક્યાંય પણ કન્ફ્યુઝન નથી, સ્પષ્ટ છે, આવા જ્ઞાની એ મને મળ્યા એ મારું અહોભાગ્ય છે. એ જ શ્રેષ્ઠ છે, એ જ ઉત્તમ છે. બસ હું એમના ચરણોમાં. અહંકાર ઓગળી ગયો. આખો મેરુ પર્વત જેટલો ઊંચો અહંકાર હતો પણ એ બરફનો પર્વત બનેલો હતો, અને મહાવીર સ્વામીના જ્ઞાનરૂપી પ્રકાશમાં એ મેરુ પર્વતનો બરફ તમામે તમામ ઓગળીને શૂન્ય થઈ ગયો, ઝીરો થઈ ગયો. નહીં, ઝીરો તો થયો, પણ એ જ ક્ષણે એમણે નિર્ણય કર્યો, નિયમ કર્યો કે હવે મનની અંદર કોઈ પણ પ્રશ્ન ઉઠે તો એ પ્રશ્નનો જવાબ હું મારા જ્ઞાનથી આપીશ નહીં, હું પરમાત્માને પૂછીશ, અને પરમાત્મા જે જવાબ આપે એને હું સ્વીકારીશ. એ દિવસે એમણે નિર્ણય, અને એના કારણે એમણે પરમાત્મા મહાવીરની સાથે જે પ્રશ્નો પૂછ્યા એ પ્રશ્નોનું પણ કમ્પાઇલેશન કરવામાં આવ્યું. 36,000 પ્રશ્નો પૂછાય મહાવીર સ્વામી ભગવાનને. ગૌતમ સ્વામીએ 36,000 પ્રશ્નો પૂછ્યા હતા અને એનું જે કમ્પાઇલેશન થયું એનું નામ ભગવતી સૂત્ર. એ 5મું અંગ આગમ, એ 5મા અંગ આગમની અંદર ભગવાન મહાવીરને પૂછાયેલા પ્રશ્નો અને એ પ્રશ્નોના જવાબો, બધા જ પ્રશ્નોના જવાબો. આવું એક અદભુત આગમ રચાય, અને એ બધા આગમો કરતા સૌથી મોટું આગમ, વિશાળ આગમ, કેમ કે 36,000 પ્રશ્નો અને એના જવાબો, એથી એ મોટું. અને મોટું હોવાને કારણે એને મૂળ નામ તો વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ, વ્યાખ્યા એટલે પ્રશ્નોની વ્યાખ્યા કરવી. જે જે શંકાઓ ઉઠી હતી, જે જે પ્રશ્નો પૂછાયા હતા એની વ્યાખ્યા કરનારું આગમ, એની વ્યાખ્યા કરનારું શાસ્ત્ર એટલે વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ. આ 5મા અંગનું નામ હતું, પણ આ વિશાળ હોવાને કારણે એને ભગવતી એટલે મહાન વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ એવું કહેવામાં આવ્યું. અને એ મહાન વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ એટલું લાંબુ ના બોલી શકાય એટલે પછીના કાળની અંદર ભગવતી તરીકે એને ઓળખવા લાગી. એ ભગવતી સૂત્રની જે મહત્તા, અભયદેવ સુરીએ એના ઉપર ટીકા લખી 11મી સદીની અંદર, અને એનો મહિમા ગાયો છે. એ મહિમા ખાલી આપણે વિચાર કરીએ તો 4-5 કલાક સુધી એ એક જ શ્લોકનું આપણે ચિંતન કરવું પડે.
એટલો મહિમા કે આ ભગવતી સૂત્ર સાંભળે એની અંદરથી મોહનીય કર્મનું વિષ ટળી જાય. એટલે ચાતુર્માસની અંદર ભગવતી સૂત્ર સાંભળવાનો ઘણા બધા સંઘોમાં નિયમ હતો, અને છેલ્લા કાળની અંદર ભાવનાબેન અહીંયા બેઠા છે એટલે એમને ખબર છે કે સુબોધ સાગર મહારાજ એનું ભગવતી સૂત્ર સાંભળવા માટે એટલી સરસ એની વાત કરે ભગવતી સૂત્રની અને એટલા લયલીન બની જાય કે જંબુ વિજયજી, દેવા જંબુ વિજયજી એમનું વ્યાખ્યાન સાંભળવા આવે. જંબુ વિજયજી એ છેલ્લા આપણા જે સમયની અંદર સર્વશ્રેષ્ઠ મુનિ શ્વેતાંબર દિગંબર સ્થાનકવાસી તેરાપંથી બધાની અંદર જો સર્વશ્રેષ્ઠ મુનિ જ્ઞાનની દ્રષ્ટિએ અને બધાએ એમને માન આપ્યું હોય તો આ એકમાત્ર મુનિ જંબુ વિજય. 18 ભાષાઓ જાણતા હતા જંબુ વિજય. આપણે ઇતિહાસના પાના ક્યારેય આ રીતે જોયા નથી કે આ ઇતિહાસ ગૌરવવંતો કેમ છે. આ જંબુ વિજયજી ભગવતી સૂત્રના એડિટિંગ કરનાર એડિટર પણ જ્યારે સુબોધ સાગર મહારાજ પાલિતાણાની અંદર એ વ્યાખ્યાન આપે ભગવતી સૂત્રનું ત્યારે બધું છોડીને જંબુ વિજયજી સુબોધશ્રી મહારાજનું વ્યાખ્યાન સાંભળવા જાય અને કહે પાછા કે ભગવતી સૂત્ર મેં એડિટ કર્યું, પ્રાચીન મેન્યુસ્ક્રિપ્ટમાંથી મેં એડિટ કર્યું પણ એનું રહસ્ય તો તમે જાણો છો. એ જ્યારે 11મી સદીની અંદર વંચાતું હતું ત્યારે વસ્તુપાલ અને તેજપાલના ગુરુ સેન સુરેશ્વરજી મહારાજ સાહેબ એ વ્યાખ્યાન કરતા ત્યારે પ્રત્યેક પ્રશ્ન જ્યારે શરૂ થાય ત્યારે એક સોનામોરથી એની પૂજા કરવામાં આવતી. 36,000 સોનામોર આખું ભગવતી સૂત્ર સાંભળતા જાય, એક એક પ્રશ્ન ઉપર વ્યાખ્યાન ચાલતું જાય, એક એક પ્રશ્ન ઉપર એક એક સોનામોર મૂકતા જાય અને એ સાંભળતા જાય. આ મહિમા ભગવતી સૂત્રનો છે કે આવું મહાન સૂત્ર કે જેની અંદર અનેક બાબતોની ચર્ચા કરવામાં આવે. તો એ ભગવતી સૂત્ર ઉપરાંતના જે બાકીના 10 અંગાગમો, એટલે અત્યારે આપણી પાસે 11 અંગાગમો છે, 12મું દ્રષ્ટિવાદ નામનું અંગાગમ લુપ્ત થઈ ગયું છે. એ 11 અંગાગમોની અંદર સૌથી પહેલું અંગાગમ છે એ આચારાંગ સૂત્ર છે. આચારાંગ સૂત્રની પહેલી પંક્તિ પરમાત્માને જે દેશના હતી એ દેશનાની પંક્તિ જ્યારે ગૌતમ સ્વામી અને સુધર્મ સ્વામીજીએ એને સૂત્રબદ્ધ કરી ત્યારે એમણે કહ્યું કે સુયમ ને આહુસમ તેણમ ભગવયા એવમ મખાયમ. શું કહે છે કે સુયમ ને આહુસમ તેણમ ભગવયા એવમ મખાયમ. હે શિષ્ય, હે જંબુ સ્વામી, હું તમે જે કહું છું એ સાંભળ. શું સાંભળ? કે મેં ભગવાન પાસેથી જે સાંભળ્યું છે એ હું તને કહું છું. આજે તો આપણે જ્યારે ગ્રંથ લખીએ ત્યારે પહેલું પાનાની પાછળ કોપીરાઇટ્સનું સી કરીએ. શું કરીએ? કોપીરાઇટ્સ. અને ભૂલથી કોઈ એની અંદરથી એકાદ પત્રો કોઈએ છાપી કાઢ્યો હોય તો આપણે શું કરી દઈએ એના પર, કે મારા પુસ્તકની અંદર ત્યાં કોપી મારી છે. તમને લોકોને ખબર નહીં હોય પણ અત્યારે જે પીએચડી થાય છે કે પીએચડીની અંદર સૌથી મોટામાં મોટો પ્રોબ્લેમ ઉભો થયો છે એ કટ એન્ડ પેસ્ટનો છે, કે ગૂગલ ઉપર અને બીજા બધા વેબસાઇટ ઉપર એટલું બધું અવેલેબલ છે કે એક વિદ્યાર્થી સર્ચ કરતો જાય, કટ એન્ડ પેસ્ટ કરતો જાય, કટ એન્ડ પેસ્ટ કરતો જાય અને આખી એની થીસિસ લખાઈ જાય. એટલે હવે એવી કંપનીઓ અમેરિકામાં, બિંદેશભાઈને ખબર હશે કે એ એવી કંપનીઓ ઊભી થઈ છે કે તમારી બધી થીસિસ જે આવે એ કંપનીને આપવામાં આવે અને એ કંપની ચેક કરે કે એની અંદર કટ એન્ડ પેસ્ટ છે કે નહીં, પ્લેજિયારિઝમ થયું છે કે નહીં, એટલે એની અંદર બીજા ગ્રંથોની ઉઠાંતરી થઈ છે કે નહીં એ ચેક કરવામાં આવે. અને પછી પીએચડી ની ડિગ્રી આપવામાં આવે. આ શાસ્ત્રકારો એ ક્યારેય પણ એવો વિચાર નથી કર્યો. એમણે તેમ કીધું કે અમે પરમાત્માએ જે કહ્યું છે એ જ કહીએ છીએ, આમાં અમારું કશું જ નથી. જો એ મહાત્માઓએ આ લખ્યું ન હોત તો આજે જે હાલત મંખલીપુત્ર ગોશાલકના પંથની છે, અજીત કે સંબલીની છે, સંજય બેલથી પુત્રની છે, પ્રકૃત કાત્યાયનની છે, એવી જ હાલત આપણી પણ થઈ હોત, ને એવી હાલત બુદ્ધની પણ થઈ હોત. પણ બુદ્ધના ધર્મની અંદર એક બહુ અદ્ભુત ઘટના થઈ. ગ્રંથો છે તો આપણે અહીંયા બેઠા છીએ, જો ગ્રંથો ના હોત ને તો આપણે દીપિકાબેન શું કરે, મંદિરા જ વગાડે જઈને એ બને, ત્યાં તો મંદિરા વગાડતા હોત બેઠા બેઠા. બુદ્ધના ધર્મની અંદર એવું બન્યું કે બુદ્ધ જ્યારે નિર્વાણ પામ્યા ત્યારે એક વૃદ્ધ સાધુ હતા, એ હસતા હતા. ત્યારે બુદ્ધ ભગવાનના જે પહેલા શિષ્ય આનંદ, આપણે ત્યાં પહેલા શ્રાવકનું નામ આનંદ છે, ત્યાં બુદ્ધના પહેલા શિષ્યનું નામ આનંદ છે, એ આનંદ પેલા સાધુ ઘરડા સાધુ પાસે જઈને પૂછ્યું કે ભંતે, અને આપણે કહી શકીએ કે પછી લઈશું કે નહીં તો એમને એવું કહીએ કે આપણે બહાર જતા રહીએ એની અંદર તો વધુ સારું પડે ને એમને. એક વૃદ્ધ સાધુ હસતા હતા, આનંદ એની પાસે આવ્યા. આનંદે કહ્યું કે ભંતે, આ તો મહાન દુઃખનો પ્રસંગ છે, આખો સંઘ રડી રહ્યો છે, બધા ઉપાસકો એટલે ગૃહસ્થ ઉપાસકો રડી રહ્યા છે, અને આપને આનંદ થાય છે, શું કારણ છે? તો કે સારું થયું આ દોષો મરી ગયો. આ શબ્દો વાંચે છે કે સારું થયું આ દોષો મરી ગયો. આનંદ ચમકે છે, કહે છે કે કેમ? તો કે આ દોષો બેઠા બેઠા રોજ આમ કે આ ના કરાય ને આ ના કરાય, આ કરો તો આ થશે ને આ કરો તો આ થશે. હવે એ ઝંઝટમાંથી તો મુક્ત થઈ ગયા આપણે, હવે આપણે જે કરવું હશે કરી શકીશું. એટલે આનંદે એ જ દિવસે નક્કી કરી નાખ્યું કે જો આગમો લખીશું નહીં તો કાલથી બધા એવું કહેશે કે બુદ્ધે આમ કહ્યું હતું ને બુદ્ધે આમ કહ્યું હતું, અને અનેક પ્રકારની કોન્ટ્રોવર્સી ઊભી થઈ જશે, અને એક કોન્ટ્રોવર્સીને પછી આપણે ટાળી નહીં શકીએ. એટલે બુદ્ધના શાસનની અંદર, એટલે બુદ્ધ ધર્મની અંદર માત્ર 60 વર્ષની અંદર બધા જ ત્રિપિટકો લખાઈ ગયા. પણ આપણે ત્યાં એવો કોઈ વિવાદ જન્મ્યો નહોતો, એવી કોઈ ઘટના ઘટી નહોતી. બધા જ આત્માર્થી તરીકે પોતાના આત્માનું કલ્યાણ કરવામાં શ્રુતનો ઉપયોગ કરતા હતા. કોઈને શ્રુત પ્રત્યે નનું નચ હતું નહીં. નનું નચ એટલે શંકા, કોઈને કોઈ ડાઉટ હતો નહીં. બધા ગણધર ભગવંતોએ જે કહ્યું છે એ મહાવીર ભગવાને જે કહ્યું છે એ જ કહી, એમાં કોઈ શંકા કરવા જેવી નથી એવું માનતા હતા. એટલે કોઈ વિવાદ ઊભો નહોતો થયો. એનું જે આ પહેલું સૂત્ર, એ પહેલા સૂત્રની અંદર કહે છે કે ઈહ એકેસિન નો સન્ના ભવઈ. હવે આ સાંભળજો કે આ આગમનું 11 અંગ આગમો, 84 ગણો કે 45 ગણો કે 32 ગણો, જે ગણો સંખ્યા ગમે તેટલી ગણો, એ સંખ્યા સાથે આપણે લેવા દેવા નથી, પણ એના શબ્દો અને એના અર્થ સાથે લેવા દેવા છે. એ પહેલા આગમના પહેલા સૂત્રની અંદર પહેલી પંક્તિ કહે છે કે હે જંબુ, હું જે ભગવાન પાસેથી સાંભળ્યું છે તે તમે કહું છું, અને ભગવાને પહેલું એ કહ્યું છે કે આ જીવને એ ખબર નથી કે હું ક્યાંથી આવ્યો છું ને ક્યાં જવાનો છું.
અને આજ ન જાણકારી આજ જ્ઞાનતાના કારણે એ ભમી રહ્યો છે કે ઈહ એગેસી નો સન્ના ભવઈ, એ સન્ના નથી, એ બોધ નથી, એ જ્ઞાન નથી, એ સમજ નથી કે હું ક્યાંથી આવ્યો છું ને ક્યાં જવાનો છું. જો આ સમજ આવી જાય તો પીડો પાર થઈ જાય. ઉત્તરાધ્યયન સૂત્ર બહુ અદભુત સૂત્ર છે, એના એક એક અધ્યાયની અંદર કેટલી અદભુત વાતો કરેલી છે. બનારસની અંદર તમને લોકોને થતું હશે કે વારા ઘડીએ બનારસ લઈ આવે છે, પણ હવે આ તો આગામની વાત છે ને, બનારસની ઘટના છે. બનારસની અંદર બે ભાઈઓ રહેતા હતા. ઉત્તરાધ્યયન સૂત્રની અંદર આ વાત કરેલી છે કે બે ભાઈઓ રહેતા હતા, એકનું નામ જયઘોષ અને બીજાનું નામ વિજય ઘોષ. બ્રાહ્મણ પુત્રો છે, બંને બ્રાહ્મણ છે. અને આ જયઘોષ એક વખત ફરતા ફરતા ગંગા નદીના કિનારે પહોંચ્યા છે, અને ગંગા નદીના કિનારે એમણે એક અદભુત દ્રશ્ય જોયું. એક દેડકો હતો, એ દેડકાને એક સાપ ખાઈ રહ્યો હતો, પકડી રહ્યો હતો, એના પગેથી એને પકડી લીધો હતો. એ સાપની એ જુએ છે તો એની પૂંછડી કોઈ મોરે પકડી લીધી. એ મોરને જોયો તો એને દૂરથી એક શિકારી દેખાયો કે તીર તાકીને ઉભો હતો પેલા મોરને મારી નાખવા માટે. અને એ શિકારીને જોયો અને એ શિકારીને પકડવા માટે ત્યાં દૂર એક સિંહને જોયો. બસ આ આખો ઘટનાક્રમ જોયો એટલે એને કીધું કે આ સંસાર આવો જ છે. કાળમુખ કાળરૂપી રાક્ષસ આપણી જટાને, આપણા વાળને પકડીને ઉભો છે, એ ક્યારેય વાળની જટાને ખેંચી લેશે એ કહેવું મુશ્કેલ છે. એક બાજુ દેડકો, બીજી બાજુ સાપ, ત્રીજી બાજુ મોર, ચોથી બાજુ શિકારી અને પાંચમી બાજુ સિંહ. બસ કે સંસાર આવો છે. આ દ્રશ્ય જોયું અને વૈરાગ્ય ઉત્પન્ન થઈ ગયો. પાછા ફરતા હતા અને રસ્તામાં એક સાધુ મળી ગયા. સાધુ મળ્યા એટલે સંયમ સ્વીકારી લીધો. અને પછી તો એની અંદર વૈરાગ્યની જે વાતો કરી છે, અદભુત કરી છે. પણ નિમિત્ત જે બન્યું એ નિમિત્ત એ સમજવા જેવું છે કે આ નિમિત્ત એને મળ્યું. નિમિત્ત મળતા જાગી ગયા. જાગી ગયા એટલે સ્મરણ થયું કે પોતે પૂર્વભવની અંદર શું હતા. એટલે જાતિ સ્મરણ જ્ઞાન થયું. જાતિ સ્મરણ જ્ઞાન થયું એટલે બધી વાતોનો ઉકેલ મળી ગયો કે હું શું હતો અને કેમ અહીંયા આવ્યો, મેં પૂર્વભવની અંદર શું કર્યું છે અને શેના કારણે અહીંયા જન્મ પામ્યો છે. એટલે પતંજલિ જેવા પતંજલિએ જ્યારે શાસ્ત્ર યોગશાસ્ત્રની રચના કરી ત્યારે યોગશાસ્ત્રની અંદર કહ્યું કે સંસ્કાર સ્મરણાત પૂર્વ જાતિ જ્ઞાનમ. જ્યારે આપણને આપણા સંસ્કારોનું જો આપણે બહુ જ માઇન્યુટલી ટેકિંગ કરીએ, સૂક્ષ્મતાથી ચિંતન કરીએ, આપણી અંદર પડેલા સંસ્કારોનું ચિંતન કરીએ તો આપણને આપણા પૂર્વભવનો ભાગ થયા વગર રહેશે નહીં. જો આપણી અંદર માયા વધુ હશે, આપણી અંદર ક્રોધ વધુ હશે તો આપણે સમજવાનું કે ક્રોધ હશે તો પૂર્વભવની અંદર હું કોઈ ક્રૂર તિર્યંતના ભવની અંદર ભટકીને આવેલો છું. માયા હશે તો હું કોઈ સર્પ કે એવા ભવની અંદરમાંથી આવ્યો છું. લોભ હશે તો કીડી મકોડીના ભવમાંથી ક્યાંકથી આવ્યો હોઈશ. આ જો તમે સંસ્કારનું માઇન્યુટલી ચેકિંગ કરશો તમે સૂક્ષ્મ રીતે તો પૂર્વ જાતિ જ્ઞાન, પૂર્વના ભવોનો આંતિક અંદેશો અને એની અંદર જ એની પછી પ્રક્રિયા આવે છે, એ પ્રક્રિયાથી આપણે જાતિ સ્મરણ જ્ઞાન સુધી પહોંચી શકીએ. એ આખી પ્રક્રિયા પતંજલિ વ્યાસ ભાષ્યની અંદર વર્ણવવામાં આવી છે કે કેવી રીતે આપણે આપણા પૂર્વભવની અંદર જઈ શકીએ, આપણે પૂર્વભવનું જ્ઞાન પામી શકીએ. આ પૂર્વભવનું જ્ઞાન થાય એટલે આપણને સામે એકને એક બે જેવું દેખાઈ જાય કે હું અહીંયા આ દેશની અંદર મહેન્દ્રભાઈ તરીકે જન્મ્યો છું, એમાં મારું કોઈ પરાક્રમ નહોતું, મારું કોઈ પરાક્રમ નથી, મારું બેંક બેલેન્સ એટલું બધું મોટું હોય એમાં મારું કોઈ પરાક્રમ નથી. પૂર્વ ભવની અંદર જે પુણ્ય ઉપાર્જન કર્યું છે એ પુણ્યનું ફળ હું ભોગવી રહ્યો છું એટલે મારું બેલેન્સ ઓછું કરી રહ્યો છું હું. એટલે ત્યાં એમ કહું કે ઈહા એગેસિન નો સંના ભવઈ. આ જીવની મુખ્ય બાબત જો કોઈ હોય તો એને એ બોધ નથી. એટલા માટે તો કે આ બોધ કેવી રીતે થાય? બહુ લાંબી વાત કર્યા પછી છેલ્લે એનો જવાબ આપે છે કે જે આત્મવાદી બને, હવે સાંભળજો, આ સાંભળવા જેવી, કે જે આત્મવાદી થાય એટલે કે જે આત્માના સ્વરૂપને ઓળખવા લાગે, જેને આત્મા શું છે એ સમજાવવા લાગે, તો એને ખબર પડવા માંડે કે હું ક્યાંથી આવ્યો છું અને જો હું આ પ્રમાણે કર્યા કરીશ તો ક્યાં જઈશ, હું ક્યાં જવાનો છું, એનું ચિંતન આપોઆપ થવાનું. પણ એના મૂળમાં છે આત્મવાદ. આત્માવાદ એટલે અહીંયા સિદ્ધાંત છે. તો આત્માનો જે સિદ્ધાંત, એ જો સમજાય, આત્મ સ્વરૂપ સમજાય, તો ખ્યાલ આવી જાય કે હું કેવો છું અને ક્યાં જવાનો છું. આત્મ સ્વરૂપ સમજાય તો લોકનું સ્વરૂપ સમજાય. સે આયાવાદી સે લોયાવાદી, એટલે બીજું કીધું કે તે લોકના સ્વરૂપને એટલે જગતના સ્વરૂપને ઓળખવા લાગે છે. તમને બહુ જાણીને આશ્ચર્ય થશે કે આ આગમનો આટલો બધો વિસ્તાર, એ વિસ્તારને જ્યારે ત્રીજી સદીની અંદર એક મહાત્માએ જોયું કે આટલો બધો વિસ્તાર છે, પ્રાકૃત ભાષા છે, કઠિન છે, પરમાત્માની વાણી છે, સૂત્રાત્મક શબ્દો છે, આ બધું સમજવું, આ બધું સરળ નથી. જેમ આપણે કહ્યું કે અભયદેવ સુરી મહારાજે ખાલી ભગવતી સૂત્ર ઉપર એક શ્લોક લખ્યો, એનું જ્યારે આપણે અર્થનું વિવેચન કરીએ તો 3-4 કલાક પણ ઓછા પડે એટલો ગંભીર શ્લોક. તો આગમો તો એનાથી પણ ગંભીર છે કે કેવી રીતે સમજાય. અને આટલો બધો વિસ્તાર જોઈને લોકો ડરી જશે, આગમો ભણશે નહીં. તો હું એક કામ કરું, સાર લખી કાઢું. સાર લખવાનો વિચાર એ દિવસે એ ગામની અંદર બે જણને આવે. તો વિચિત્રતા જો, જ્યારે કુદરતને કાળને કંઈક કામ કરાવવું હોય ત્યારે કેવી રીતે કામ થતા હોય છે. એક શ્રાવકને આવો વિચાર આવ્યો અને એક મુનિને આવો વિચાર આવ્યો. એટલે શ્રાવકે તો કામ આરંભી દીધું. શ્રાવકે નક્કી કર્યું કે હું જેટલું જાણું છું, ભણ્યો છું મુનિ મહારાજો પાસે, આગમો સાંભળ્યા છે, એને એક એવા ગ્રંથની અંદર ગૂંથી કાઢું કે જેથી એનો સાર બધાને મળી જાય. નક્કી કર્યું કે રોજ એક સૂત્ર બનાવીશ ને એ સૂત્ર બનાવ્યા પછી જ નૌકારશી કરીશ. સંકલ્પ કરી લીધો કે આ કર્યા પછી જ હું કરીશ. અને એને ખબર હતી કે જો હું સંકલ્પ નહીં કરું તો કામ નહીં થાય. એટલે કાં તો આ ક્ષણે અત્યારે જ જો આપણે પ્રારંભ કરીએ તો જ કામનો પ્રારંભ થશે, નહીં તો ઊંઘ આવશે. ઊંઘો જો કેમ, હું ઘણી બધી વાત કહેતો હોઉં છું ને, કદાચ મહેન્દ્રભાઈને યાદ પણ હશે, એ વખતે પણ કહ્યું હતું આજથી 20 વર્ષ પહેલા, કે જ્યારે વ્યાખ્યાન પ્રવચન અધ્યયન ચાલતું હોય ત્યારે મારી ફરજ એ બને છે કે તમને ઊંઘવા ના દેવું, અને તમારી ફરજ એ બને છે કે તમારે જાગતા રહેવું. એટલે મને એકવાર પૂછ્યું હતું કે આવું કેમ તમે કીધા કરો છો, તો હું કહું છું કે બ્રાહ્મણ ગ્રંથોની અંદર એક અદ્ભુત ઘટના કહી છે કે જો વક્તા વ્યાખ્યાન આપતી વખતે શ્રોતાને ઊંઘવા દે તો પ્રોબ્લેમ થઈ જાય. શું પ્રોબ્લેમ થાય? તો કે બીજા ભાવમાં જ પેલો વક્તા છે ને એ મદારી બને અને શ્રોતા છે એ સર્પ બને. એટલે વક્તાએ બીન બજાવ્યા કરવું પડે પેલાને જગાડવા માટે. એટલે જો એવું કરવું હોય તો એવું કરી આપે. પેલા શ્રાવકે નિયમ કરી નાખ્યો, સંકલ્પ કરી દીધો કે હું તો એક શ્લોક રોજ, એક સૂત્ર રોજ બનાવીશ. એટલે એને કોલસો લીધો અને એક દિવાલ ઉપર, સફેદ દિવાલ ઉપર બહાર ફળિયાની અંદર એક સૂત્ર લખ્યું, દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ.
લખી કાઢ્યા. પછી એ તો પાનું કરી, નોકરશી કરી, સેવા પૂજા કરી, કામ ધંધે વળગી ગયો. સાંજ પડી પાછો ફર્યો, પાછો આવ્યો ત્યારે પેલા પેલી દિવાલ ઉપર એની નજર પડી તો આગળ એક શબ્દ મેરાઈ ગયો હતો. એટલે આશ્ચર્ય થયું કે આ એક શબ્દ આગળ કોને ઉમેર્યો, આગળ સમ્યક શબ્દ ઉમેરાઈ ગયો. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રણ મોક્ષ માર્ગ. એટલે એની પત્નીને પૂછ્યું કે આ કોઈ આવ્યું તું આજે? તો કે ના, આજે તો કોઈ આવ્યું નથી. તો કે આ દેવનો આપણા ઉપર ઉપકાર થયો, તું યાદ કર કે આવું તો બને નહીં, કોઈક તો આવ્યું હશે. તો કે હા, આજે મારા છે ગોરવા માટે આવ્યા હતા. એટલે દોડતો ઉપાસ રહી ગયો કે મારા સાહેબ આપ મારા ઘરે પધાર્યા હતા? તો કે હા, મેં પેલું સૂત્ર જોયું હતું કે, અને મને એ અધૂરું લાગ્યું હતું. એ અધૂરું લાગ્યું હતું એટલે મેં એની આગળ સમ્યક લખી દીધું હતું. એક સમ્યક શબ્દ ઉમેરવાથી આખું સૂત્ર પૂર્ણ બન્યું. એટલે શ્રાવક પગમાં પડી ગયો કે મહારાજ સાહેબ, મારું જ્ઞાન ગમે તેટલું હોય પણ આપની આગળ તો અપૂર્ણ જ છે. હવે મારી વિનંતી છે કે આપ આ ગ્રંથ પૂરો કરો. સમ્યક ન કર્યું હોત અને મેં ગ્રંથ લખી કાઢ્યો હોત તો મારો તો અહંકાર પોષાઈ જાત, પણ શાસનની અંદર કેટલી અવળી પરંપરા ચાલી ગઈ હોત અને એ પરંપરાનો દોષી હું બન્યો હોત. માટે આપ મારી વાત સ્વીકારો. અને એમણે નક્કી કર્યું કે હું ગ્રંથની રચના કરીશ અને એમાંથી થયું આ તત્વાર્થાધિગમ સૂત્રની રચના. ઉમાસ્વાતી કે ઉમાસ્વામીજીએ આ ગ્રંથની રચના કરી આમાંથી, અને એમાં પાંચમા અધ્યાયની અંદર એક સૂત્ર બનાવ્યું. એ ત્યાગ અને વૈરાગ્યની વાતો રેસ્ટોરન્ટમાં બેસીને, પીઝા ખાતા ખાતા, બિયર હાઉસમાં બિયર પીતા પીતા, કે સાંજના ડિનર કરતા કરતા, કે ટીવી સામે બેસીને આ બાવા ચેનલો જોતા જોતા વૈરાગ્ય નથી આવી શકતો. વૈરાગ્ય ક્યારે આવે? કહે છે કે બે જ બાબતોથી વૈરાગ્ય આવે, કે એક જગતનો સ્વભાવ એટલે લોકના સ્વરૂપને આપણે સમજવાની કોશિશ કરીએ, આ સંસારના સ્વરૂપને સમજવાની કોશિશ કરીએ તો તરત વૈરાગ્ય ઉભો થશે. ક્ષણ વારમાં બધું બદલાઈ જતું હોય છે, કલ્પના ન કરી હોય એવું ઘટી જાય. જે ક્ષમણા સિવ્યા હોય એ ગણિતમાં મસ્ત થઈ જાય, અને જે ન વિચાર્યું હોય એવું અદભુત કાર્ય થઈ જાય. આ બધું થવાનું કારણ જગતનો સ્વભાવ છે, લોકના સ્વરૂપને સમજીએ. અને બીજું કીધું કે સ્વનો સ્વભાવ, સ્વના સ્વરૂપને ઓળખીએ તો આપોઆપ ત્યાગ અને વૈરાગ્યના સંસ્કારો ઉભા થયા વગર રહે નહીં. એ જ વાત એમને પ્રેરણા મળી છે આ આચરણ સૂત્રમાંથી, કે સો આયાવાદી સો લોયાવાદી, કે લોકને જાણનારો બની જાય છે, લોકના સ્વરૂપને સમજનારો બની જાય છે. અને તે ક્રિયાવાળી, અને તેને ક્રિયા કેવી રીતે કરવી એનો બોધ થઈ જાય છે. જે આત્મ સ્વરૂપને અને લોક સ્વરૂપને સમજે છે એને ક્રિયા કેવી રીતે કરવી એ સમજવામાં આવી જાય છે, અને એ સમજાતા જ એને કર્મનું જે રહસ્ય છે આપોઆપ ખુલ્લું થઈ જાય છે. એટલે આ પહેલો ઉપદેશ આ તારાંગ સૂત્રનો, કે તે આયાવાદી, તે લોયાવાયી, તે કર્મવાયી, તે ક્રિયાવાયી, કે જે જ્યારે આ સ્વરૂપનું ચિંતન કરવા લાગે છે, જે પોતાના જીવનને જોવાની કોશિશ કરે છે, એ આ બધાને સમજી જાય છે, આ બધું સમજી લે છે. આપણે થોડુંક વધુ કરીએ, પાંચ દસ મિનિટ. આ બધું સમજાવવા લાગે છે એને, એના મૂળની અંદર આત્મતત્વની ઓળખની વાત છે, એની અંદર જગતના સ્વરૂપને સમજવાની વાત છે. અને એ સમજાય છે ત્યારે કે રોજ સવારે આપણે થોડું ચિંતન, રોજ સાંજે થોડું ચિંતન કરીએ. ગઈકાલે આપણે જે વાત કરી હતી એ વાત એ હતી કે આનંદ શ્રાવકને અવધિજ્ઞાન થઈ ગયું હતું. એ આનંદ શ્રાવકને અવધિજ્ઞાન થવાનું મૂળ કારણ હતું સવારે ધર્મ જાગરિકા કરતા, રોજ સવારે ધર્મ જાગરિકા. શાસ્ત્રકારો કહે છે કે આપણે જયારે જાગીએ છીએ ત્યારે ખરેખર જાગતા નથી, દેહ જાગે છે, આત્મા નથી જાગેલો હતો. આપણે જાગીને કાર્યરત થઈ જઈએ છીએ, પણ અનુભવી એવા શાસ્ત્રકારો એમ કહે છે કે આપણે બધું ઊંઘમાં જ કરીએ છીએ, જેટલું કામ કરીએ છીએ બધું ઊંઘમાં કરીએ છીએ. એટલે પરિણામ જયારે આવે છે ત્યારે આપણે ચિંતા કરીએ છીએ કે જો મેં આવું કર્યું ના હોત તો મને આ ફળ ભોગવવું પડ્યું ન હોત. કેટલીક વાર આપણને આપણા મિત્રો, આપણી પત્ની, આપણા પતિ એ સમજાવે કે તમારે ત્યાં બોલવાની ક્યાં જરૂર હતી, તો કે બોલાઈ ગયું, હવે શું કરવું. એનો અર્થ એ છે કે આપણે જાગીને બોલતા નથી, ઊંઘમાં ઊંઘમાં જ. આપણું બાહ્ય રીતે જાગરણ છે, બહારથી જાગરણ છે, અંદરની જાગૃતિ નથી. અને એ અંદરની જાગૃતિ આવે છે ધર્મ જાગરિકાથી. એટલે આનંદ શ્રાવક રોજ સવારે જ્યારથી એને ધર્મ સમજાણો ત્યારથી રોજ સવારે એ ધર્મ જાગરિકા કરતા. ધર્મ જાગરિકાનો અર્થ છે કે સૌથી પહેલા ઉઠે ત્યારે નવકાર મંત્રનું સ્મરણ કરે. નવકાર મંત્રનું સ્મરણ કર્યા પછી એ પોતે પોતાની જાતને પૂછે કે હું કોણ છું, મારું સ્વરૂપ શું છે, મેં કેટલા નિયમો લીધા છે, જેટલા નિયમો લીધા છે એ પૂરતા છે. આ કરતા એ આનંદ શ્રાવકે વર્ષો સુધી આ પોતાની જાતને આ રીતે જગાડવાની કોશિશ કરી છે અને એમાંથી એને જવાબો મળ્યા છે કે હું જેટલા નિયમોનું પાલન કરું છું એ પૂરતું છે કે એનાથી પણ વધુ નિયમો હું પાળી શકું એમ છું, આનાથી પણ વધુ હું સારું જીવન જીવી શકું એવી મારામાં તાકાત છે કે નહીં. અને જો તાકાત હોય તો હું મારી જાતને છેતરી રહ્યો છું, ન હોય તો બરાબર છે. પણ હું જો વધુ કરી શકું એમ હોઉં અને વધુ ન કરું તો આપણે આપણી જાતને છેતરીએ છીએ. તો મારે એમાંથી બહાર નીકળવું છે. મારા ગુરુ કોણ છે, મારો ધર્મ શું છે, મારે શું કરવું જોઈએ, આવા અનેક પ્રશ્નો રોજ સવારે પોતાની જાતને પૂછતા હતા. અને એ પ્રશ્નોના જવાબોનું ચિંતન કરતા કરતા એની કર્મ નિદ્રા થઈ, જ્ઞાનાવરણીય કર્મ તૂટ્યું અને અવધિજ્ઞાન થઈ ગયું. આનું નામ છે ધર્મ જાગરિતા. તો જે આયાવાદી, લોયાવાદી, જે આયાવાદી, લોયાવાદી, કર્મવાળી, ક્રિયાવાળી એ ચાર શબ્દો જે કયા છે, એ ચાર શબ્દોની અંદર ઘણું મોટું તત્વ સમાયેલું છે. અને એ તત્વ એ છે કે આપણે આ ચાર બાબતોનું જ્ઞાન મેળવવું જોઈએ. આત્મતત્વ શું છે, જગતનું સ્વરૂપ શું છે, એટલે કે આત્મતત્વ એટલે તત્વાર્થ સૂત્રનો પહેલો, બીજો અને ત્રીજો અધ્યાય, ચોથો અધ્યાય, લોકતત્વ એટલે પાંચમો અધ્યાય, છઠ્ઠો સાતમો અને આઠમા અધ્યાયમાં કર્મવાદ, અને નવમા અધ્યાયની અંદર સંવર, નિર્જરા, અને છેલ્લા અધ્યાયની અંદર મોક્ષ તત્વ. મોક્ષ મેળવવા જેવો મોક્ષ છે. કેટલાક જિજ્ઞાસુઓની સામે એક પ્રશ્ન અમને હમણાં છેલ્લા ચાર ત્રણેક દિવસથી આવ્યા કરે છે કે એક વાક્ય મેં એવું કહ્યું હતું, મેં એક વાક્ય અહીંયાથી કહ્યું કે આપણે મોક્ષની વાત કરીએ છીએ અને પદ તો કાદવમાં ખૂંચેલા છે. અને એમાંથી એક વિચારણા, એનો એક ભાવ પેદા થયો કે આવું કઈ રીતે. આ પ્રશ્ન ઉમા સ્વાતિને આવ્યો અને એનો જવાબ આપ્યો એમણે જરા જુદી રીતે જવાબ આપ્યો. એમણે એમ કહ્યું કે હું જે શાસ્ત્ર રચું છું એ શાસ્ત્રનું નામ છે મોક્ષ શાસ્ત્ર. શેનું નામ? મોક્ષ શાસ્ત્ર. એકવાર હું બેઠો હતો અને અમે લોકો તત્વાર્થ સૂત્રની શિબિર દર વર્ષે કરીએ છીએ, અદભુત ઘટના છે એટલે હું કહું છું. એકવાર હું બેઠો હતો મારી ઓફિસમાં અને દર વર્ષે જાન્યુઆરીની અંદર 1-10 તારીખ અમે તત્વાર્થ સૂત્રની શિબિર કરીએ છીએ અને શિબિરની અંદર તત્વાર્થ સૂત્રનો એક એક અધ્યાય બનાવીએ. 10 દિવસની અંદર 10 અધ્યાય. મારા એક મિત્ર આવ્યા હતા, એને મેં કહ્યું કે તત્વાર્થ સૂત્રની શિબિર તમે ભરજો, આ વખતે મજા આવશે. એટલે કહે કે ના, હું તો જાત્રાએ જવાનો છું. મેં કીધું સારું, જાત્રાએ જવું હોય તો હું જાત્રામાં વિઘ્ન નહીં પાડું, તમે જઈ આવો. પછી કહે કે આ મોક્ષશાસ્ત્ર પડી છે એ શું છે? મેં કીધું આ જ તત્વાર્થ સૂત્ર છે, એનું નામ મોક્ષશાસ્ત્ર. તો કે આનું નામ મોક્ષશાસ્ત્ર છે? મેં કીધું હા. કે આનાથી મોક્ષ મળે, આ ભણવાથી મોક્ષ મળે. તો એને કહ્યું, બહુ અદભુત વાત કરી કે હું તીર્થયાત્રા પણ મોક્ષ મેળવવા માટે જઈ રહ્યો છું. એ મને જો અહીંયા ભણવાથી અહીંયા ને અહીંયા મળી જતું હોય તો હું મારી બધી ટિકિટો કેન્સલ કરાવી દઉં છું. હું અહીંયા તમારી શિબિર અવશ્ય ભરીશ. અને એને ભરી. તો એ મોક્ષશાસ્ત્ર તત્વાર્થ સૂત્ર, એ તત્વાર્થ સૂત્ર જેનો અધ્યયન જે આપણે તેની અંદર જોયું કે જગત કાય સ્વભાવો સંવેગ વૈરાગ્યાર્થમ, જગત અને કાયાનો સ્વભાવ એ સંવેગ અને વૈરાગ્યને ઉત્પન્ન કરનારો છે. એ ઉમાસ્વામીજીની સામે આ પ્રશ્ન ઉઠ્યો હતો કે મારે વાત તો મોક્ષની જ કરવાની છે, હું મોક્ષશાસ્ત્રની રચના કરી રહ્યો છું, મોક્ષની જ વાત કરવી જોઈએ. પણ કે માર્ગ નહીં જાણતા હોય લોકો તો મોક્ષ કેવી રીતે જાણી શકશે? એટલે કે મારે પહેલા માર્ગની વાત કરવી જોઈએ. એટલે પહેલું સૂત્ર બનાવ્યું કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. અને મોક્ષની વાત છે 10મા સૂત્રની અંદર કહી, 10મા અધ્યાયની અંદર કહી. અને એમાં એમ કહ્યું કે મોહક્ષયાત જ્ઞાન દર્શન અંતરક્ષયાચ કેવલમ. છેક 10મા અધ્યાય એટલે 9 અધ્યાય સુધીની બધી વાતો કરી એટલે 342 સૂત્રો છે. એમાંથી 341 સૂત્રો આપણે 345 સૂત્રો એમણે માર્ગ સમજાવવા માટે વાપર્યા અને ખાલી મોક્ષનું સ્વરૂપ સમજાવવા માટે 7 જ સૂત્રો આપ્યા. 10મા અધ્યાયના 7 સૂત્રો અને બાકી 335 સૂત્રો માર્ગને સમજાવવા. એટલે એ જે વાક્યનું વિધાન કર્યું હતું એ વિધાન એ છે કે જો આપણે માર્ગને સમજતા હોઈશું, જો આપણે માર્ગ ઉપર ચાલવાની કોશિશ કરીશું તો આપણું ડેસ્ટિનેશન આપણને મળ્યા વગર રહેશે નહીં. પણ ડેસ્ટિનેશનની વાત કરીએ અને ચાલવાની વાત ના કરીએ, અથવા ડેસ્ટિનેશનની વાત કરીએ કે મારું ડેસ્ટિનેશન મોક્ષ છે પણ આપણે આપણું ડિરેક્શન ઉલટી દિશામાં હોય તો આપણે ક્યારેય મોક્ષમાં પહોંચી શકીએ નહીં. એટલે ઉમાસ્વામીજીએ પહેલી વાત કરી કે મારે માર્ગ સમજાવવો છે અને માર્ગ સમજાશે તો જ બધું સમજાશે. એ અર્થમાં આપણે વાત કરેલી કે આપણો પગ જો કાદવમાં જ સૂચેલો રહે અને આપણે વાત મોક્ષની કરતા રહીએ તો આપણે ક્યારેય ત્યાં સુધી ના પહોંચી શકીએ. વર્ષો પછી પણ આપણે ત્યાં ને ત્યાં જ બેઠા, ત્યાં ને ત્યાં જ હોઈએ, એ ન થાય એટલા માટે આપણે માર્ગને સમજવો અને માર્ગ દ્વારા મોક્ષનું લક્ષ્ય અવશ્ય રાખવાનું છે. લક્ષ્ય નથી ભૂલવાનું. લક્ષ્યને ક્યાં ગયા? લક્ષ્યભાઈ અને એમના પત્ની બેમાંથી એક નથી એટલે વાંધો નહીં, લક્ષ્યની વાત આપણે કરી શકીએ છે. તમે કેમ દેખાતા નથી? લક્ષ્ય આપણું કઈ બદલાવવું ના જોઈએ, એ આપણું મોક્ષ છે એ જ રહેવું જોઈએ. પણ માર્ગ સમજાવવો જોઈએ. માર્ગ સમજાય તો આગળ વધી શકાય, આગળ વધી શકે. ઇતિહાસની કેટલી બધી વાતો છે એમાંથી આપણે બહુ થોડીક વાતો, બહુ જ એક ટીપા જેટલી વાત આપણે અહીંયા કરી શક્યા છીએ 2 કલાકના સમયગાળા દરમિયાન. પણ એક હજુ વાત કરવી છે, તે વાત કરીને આપણે આજના સ્વાધ્યાયને વિરામ આપીશું. જ્યારે આ અદભુતતાની વાત કરીએ છીએ ત્યારે એક અદભુત વાત તમને કરવી છે કે શાસ્ત્રો રચાયા, ત્યાગ અને વૈરાગ્યના શાસ્ત્રો રચ્યા, જ્ઞાન અને વિજ્ઞાનના શાસ્ત્રો રચ્યા, સાહિત્ય અને સિદ્ધાંતના, ગણિત અને ભૂગોળના શાસ્ત્રો રચ્યા. અકબર બાદશાહ જે સમયે રાજ કરતા હતા એ ફરતા ફરતા એક દિવસ લાહોર પહોંચ્યા. લાહોર બહુ સુંદર શહેર હતું અને એવું કહેવાતું હતું કે લાહોર જેણે જોયું નથી એણે ભારત જોયું નથી, એટલું સુંદર શહેર હતું. અને લાહોરના લોકોને ખબર એવું છેલ્લે સુધી હતું કે લાહોર તો ભારતમાં જ જશે, પણ કર્મની ગતિ ન્યારી છે, લાહોર પાકિસ્તાનમાં ગયું. એ લાહોરની અંદર અકબર બાદશાહ પહોંચ્યા હતા આવા અદભુત શહેરની અંદર. અને એ વખતે વિચરણ કરતા કરતા, એ વખતે ભાગલા તો પડ્યા નહોતા, આખો ભારત દેશ એક હતો, વિચરણ કરતા કરતા સમય સુંદર નામના એક ગણી એ પણ લાહોરમાં હતા. અને સમય સુંદરના પ્રભાવની અંદર અકબર બાદશાહ હતો, જેના બહુ જ ઘણા નજીકના સાધુ હતા, એમાં સૌથી નજીક તો હીરસુરી મહારાજ હતા, પછી આ સમય સુંદર આવે. એ સમય સુંદર મહારાજ પણ ત્યાં વિચરતા હતા. સમય સુંદર મહારાજ એમને મળવા દે દરબારની અંદર અકબર બાદશાહને મળ્યા છે. અકબર બાદશાહની એક વાક્યથી સ્તુતિ કરી. નિયમ એવો છે કે સાધુએ શ્રાવકે જ્યારે રાજાને મળવાનું થાય ત્યારે એના પદનું ગૌરવ સાતવવું જોઈએ. વ્યક્તિનું ગૌરવ નથી, પદનું ગૌરવ છે કે જે પ્રેસિડેન્ટ છે એને આપણે સન્માન આપવું જોઈએ, પછી એ ગમે તે હોય, એ એના પદનું ગૌરવ છે. એટલે એની એક સ્તુતિ કરી એક વાક્યથી કે રાજા નો દદતે સૌખ્યમ. શું? રાજા નો દદતે સૌખ્યમ. હે રાજા, તમારા દ્વારા આ જગતને સુખ પ્રાપ્ત થાઓ. એટલે તમે એવા કામ કરો કે જેથી આ જગતના લોકો સુખી થાય. આવું એક વાક્ય એમની પ્રશંસામાં, એમની સ્તુતિમાં બોલ્યા. રાજા નો દદતે સૌખ્યમ, આઠ અક્ષર છે. આ આઠ અક્ષરના પછી સમય સુંદર મહારાજને એમ કહ્યું કે આ રાજાને બતાવું કે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોક્ષમ શું કરી શકે. જ્યારે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોક્ષમ થાય અને જ્ઞાન વિસ્તાર પામે ત્યારે કેટલું વિસ્તાર પામે અને કેટલી જબરદસ્ત તીવ્ર શક્તિ પેદા થાય એ પણ એને બતાવું, જેથી એને ધર્મ પ્રત્યે શ્રદ્ધા જે પેદા થઈ છે એ વધુ ગહન બને, વધુ ઊંડી બને અને એને ખબર પડે કે આ જગતની અંદર માત્ર એક જ ધર્મ શ્રેષ્ઠ છે એવું નથી, અનેક ધર્મો છે અને એના લોકો પણ શ્રેષ્ઠ છે. એટલે એમણે બીજા દિવસે નક્કી કર્યું કે એક ગ્રંથ રચીશું, આ આઠ અક્ષરના વાક્ય ઉપરથી એક ગ્રંથની રચના કરીશ. અને એ રચના એવી કરીશ કે રાજાને હું આપીશ, રાજા ખુશ ખુશ થઈ જશે. એટલે એણે ગ્રંથની રચના શરૂ કરી. આ એક વાક્યના અર્થ કરવાની, એ વાક્યના અર્થ એમણે કર્યા. કેટલા અર્થ કર્યા? મહેન્દ્રભાઈ, દીપિકાબેન, ભાવનાબેન, બીજા બહેનોના નામ, ભાઈઓના નામ કોઈ કહી શકે તો, બિંદેશભાઈ, કેટલા અર્થ કર્યા? 8 લાખ અર્થ કર્યા એક વાક્યના. 8 લાખ અર્થ. આપણને એવો પ્રશ્ન થાય કે આ બધી અંબક વાતો કેમ કરતા હશે અહીંયા બેસીને? એ અંબક વાતો નથી. એ ગ્રંથ અત્યારે અવેલેબલ છે, પ્રકાશિત થયેલો છે, એની અંદર 8 લાખ અર્થ કર્યા છે. એમાં એકે અર્થ પાછો રિપીટ નથી થતો. આપણે તો એક વાત બોલવા બેસીએ ને પછી, અને ઉંમર થઈ જાય તો પછી એના એ જ જોક્સ આવે, એની એ જ વાતો આવે, એની એ જ બધી ઘટનાઓ આવે. જ્યારે જ્યારે મળીએ ત્યારે આપણે કહીએ કે ભાઈ હવે તમે આ વાત ના કરતા હોઉં, એની એ જ વાતો આવ્યા કરે. આ જે મુનિ છે એમણે 8 લાખ અર્થ કર્યા અને પાછા જો છેલ્લે એવું લખે છે કે હજુ પણ આના વધુ અર્થો થઈ શકે એમ છે. પણ મેં એવો સંકલ્પ કર્યો હતો કે 8 અક્ષરનું વાક્ય છે એટલે 8 લાખ અર્થ કરીશ, એનાથી વધુ અર્થ મારે કરવા નથી. તો એ જ્ઞાનનો વિસ્ફોટ જ્યારે અંદરથી જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થાય ત્યારે કેટલું બધું અંદરથી નીકળે. તો આચારાંગ સૂત્ર, સૂત્રકૃતાંગ, સ્થાનાંગ, સમવાયાંગ, આ જે વાણી છે એ વાણીના એક એક શબ્દોના એક એક વાક્યોના કેટલા અર્થો કરી શકીએ. જેમ જેમ આપણા જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયક્ષમ થાય તેમ તેમ. તો આ જ્ઞાન છે, આવું અદભુત જ્ઞાન આપણને મળ્યું છે, આવી પરમાત્માની વાણી મળી છે, આવા શાસ્ત્રો મળ્યા છે, એનાથી જૈન શાસન ગૌરવવંતું છે. પૈસા વાળા લોકો છે એટલે જૈન શાસન ગૌરવવંતું છે એવું માનતા નહીં. જંબુ વિદ્યજી મહારાજે એક ગ્રંથ એડિટ કર્યો છે, એનું નામ છે દ્વાદશાર નૈ ચક્ર. એ દ્વાદશાર નૈ ચક્ર એમને એડિટ કરતા 30 વર્ષ લાગ્યા હતા. કેટલા? 30 વર્ષ એક જ ગ્રંથને એડિટ કરતા કરતા. એના માટે એમને 18 ભાષાઓ શીખવી પડી. એના માટે તિબેટિયન ભાષા શીખ્યા, એના માટે ફ્રેન્ચ શીખ્યા, એના માટે જર્મન લેંગ્વેજ શીખ્યા. સંસ્કૃત ને એ બધું તો ભણેલા હતા પણ આ બધી વિદેશની ભાષાઓ પણ ભણ્યા. અને જ્યારે એ ગ્રંથ પ્રકાશિત થયો, વિદેશની યુનિવર્સિટીમાં પહોંચ્યો, અને તમે ખાલી એક તમને એક હું વાત કરું છું કે તમે કોઈ પણ ઇન્ડિયન ડિપાર્ટમેન્ટની અંદર, સાઉથ એશિયન સ્ટડીઝ ડિપાર્ટમેન્ટની અંદર કોઈ પણ યુનિવર્સિટીમાં જાઓ, સંસ્કૃત, પ્રાકૃત, ફિલોસોફી કે એના કોઈ પ્રોફેસરને મળો, કોઈ પણ યુનિવર્સિટી વિશ્વની કોઈ પણ ખૂણે, કોઈ પણ જગ્યાએ યુનિવર્સિટી હોય, અને ત્યાં જઈને એમ કહેશો કે હું દ્વાદશાર નૈ ચક્ર ના એડિટ કરનાર મુનિ જંબુ વિજયજીને ઓળખતો હતો, મેં એના દર્શન કર્યા હતા, પેલો પ્રોફેસર ઉભો થઈ જશે, તમને પગે લાગશે કે તમે એને જાણતા હતા. જૈન શાસન તેનાથી ગૌરવવંતું છે. બિલ્લેશભાઈને ખબર છે કે કાલે અમારી જે ચર્ચા સ્ટીવ સાથે થઈ તો એણે વળી વળીને કહ્યું કે આ બધા ગ્રંથો હું લઈ આવ્યો ઇન્ડિયાથી. વારંવાર કહ્યું કે આ ગ્રંથો છે અદભુત છે. તો એ ગ્રંથોના કારણે ગૌરવ છે, એ જ્ઞાનના કારણે ગૌરવ છે. એટલે આપણને આપણા જે મૂલ્યો છે, આપણી જે સંપત્તિ છે, એ સંપત્તિનું ગૌરવ આપણે કેળવવા જેવું છે. પૈસાવાળા છીએ એટલે નહીં, આપણે બહુ દાન આપીએ છીએ એટલે નહીં, આપણે બહુ સરસ આંગી રચી કાઢીએ છીએ એટલે નહીં, આપણે બહુ તપ કરી શકીએ છીએ એટલે નહીં, પણ આપણી પાસે ખજાનો છે, એ ખજાનાના કારણે આપણે ગૌરવ બનતા છીએ. એટલી સમજ આ 2 કલાકના લેક્ચર પછી કેળવાઈ હશે એવું હું માનું છું. આટલું કહી અમે હું વિરમું છું.
આપણે જે અત્યારે વાત કરી કે રાજ દ્વેષ અને જ્ઞાનની વૃદ્ધિ કરવી,